સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણાગત પાપ પર્વત, શરણે આવેલો હોય એ ભલે પાપનો પહાડ હોય, પણ સહજાનંદ સ્વામી એવા કરુણાળુ છે કે એનામાં અણુ જેટલો કોઈ ગુણ હોય, સદગુણ હોય, તો એ પાપ જે પહાડ જેવા પાપ છે એને નથી ગણતા. અણુ જેટલા સદગુણને ગણીને બહુ કરીને માને છે અને કૃપા વરસાવે છે એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું, સદા ભજું છું, હંમેશા ભજું છું. શરણાગતિ, શરણાગત, એના વિશે ઘણી વાતો થઈ છે. શા માટે, કઈ રીતે, એ બધું પણ વિચાર્યું. એમાં ખાસ જે છ બાબતો વિશે વાત ચાલતી હતી કે આનુકૂલ્યસ્ય સંકલ્પઃ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, વિશ્વા રક્ષસ્યતિ વિશ્વાસઃ, ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. આ છ બાબતો જેનામાં હોય એ ભગવાનનો શરણાગત જીવ કહેવાય, પૂરો આશ્રિત, પૂરો શરણાગત કહેવાય. ભગવાનને ગમતું હોય તેવું જ વિચારે, એવું જ કરે, ન ગમતું હોય તે બધું ત્યાગ કરે, મારા પ્રભુ મારી સદૈવ રક્ષા કરશે એવો વિશ્વાસ, અને આ પ્રભુ એ જ મારો રક્ષક એવું વરણ, શું જોઈએ છે એની પણ પસંદગી અને ભગવાનની પાસે માગણી, આ ચાર બાબતો તો બરાબર છે. છેલ્લી બે બાબતો આત્મનિક્ષેપ કાર્પણ્ય. આત્મનિક્ષેપ એટલે આત્મસમર્પણ. કાર્પણ્ય એટલે દીનતા. આ બે જે ગુણ છે, આત્મસમર્પણ અને દીનતા, એના વિશે પણ આપણે વાતો થઈ છે. પણ આ બે ગુણ એવા મીઠા છે કે એના ઉપર વિશેષ ને વિશેષ બોલવું ગમે, વિચારવું ગમે, સાંભળવું પણ ગમે. શા માટે? આ બે ગુણ છે ને, આત્મસમર્પણ અને દીનતા, એ આપણા જીવનના સત્સંગનો પાયો પણ છે અને શિખર પણ છે. આ બે ગુણ એવા છે, પાયો પણ છે અને શિખર પણ છે. પાયા વગર કોઈ ઇમારત ન થાય અને શિખર વગર કોઈ ઇમારત પૂરી ન થાય. આ બે ગુણ છે એ પાયો પણ છે અને શિખર પણ છે. જો આ બે ગુણ આત્મસમર્પણ અને દીનતા આવી જાય તો બીજા બધા જેટલા કલ્યાણને અર્થે સદગુણ હોય એ બધા સદગુણને ખેંચી લાવે, કોઈની કૃપાથી આવે, ભગવત કૃપાથી આવે, અધૂરા હોય તો પૂરા થઈ જાય, પાયો એવો છે. અને આ બે ગુણ બરાબર સિદ્ધ થઈ જાય તો શિખર ચડી ગઈ, પછી કઈ કરવું ન રહે. એવા બે અદ્ભુત આ ગુણ છે. આત્મસમર્પણ થઈ જાય પછી કઈ બાકી રહે શરણાગતિમાં કે ક્યાંય? તમે જો આત્મસમર્પણ કરવું કઠણ છે. ભગવાન રામચંદ્રજીને વનવાસ થયો, સીતાજીને લક્ષ્મણજીની સાથે અયોધ્યાનો ત્યાગ કર્યો, અયોધ્યાથી બહાર નીકળ્યા પછી ગંગા પાર કરવી છે ને કેવટની પાસે નાવ માગી કે મારે નૌકામાં બેસાડો ને સામે કાંઠે જવું છે. કેવટનો પ્રસિદ્ધ પ્રસંગ છે કે કારણ કે કેવટ સિવાય કોઈની નાવ ત્યાં હતી નહીં. ભગવાનને સામે કાંઠે જવું તો માંગી નાવ સામેથી માગવું પડ્યું. કવિ કવિ ભગવાન કો ભી ભક્ત કી જરૂર પડતી હે. બહુ સરસ ભજન છે, કભી કભી ભગવાન કો ભી ભક્ત કી જરૂર પડતી. કેવટ પાસે નાવ માગી, ભાઈ અમારે સામે કાંઠે જવું છે, અમને લઈ જા. પેલા તો સામું જ જોયું નહી આ માણસ, એને ગરજ નથી ને, ગરજ સામે વાળાને છે. બહુ કહ્યું ત્યારે સામું જોયું, પછી એમણે કહ્યું કે તમે અયોધ્યાના રાજકુમાર ને બધા છો? તો હા, મેં સાંભળ્યું છે તમારે બેસવું હોય તો ના નથી, મારી શરતે બેસાડી. અને એ તમને હું સાચું કહું, મારે તમારી પાસે ઉતરાય કઈ લેવી નથી. એનું કારણ છે કે તમારી પાસે કઈ છે નહીં, વનવાસ આપ્યો છે. મારી શરતે, તારી શું શરત છે ભાઈ? રામ કહે છે, લક્ષ્મણજી ને બહુ ગુસ્સો ચડ્યો અને આઈને પાડી જ દેવાય એમ, પણ હવે કઈ થાય નહીં અહીંયા. કેવટની કથા તો 1.5 કલાક ચાલે એવી કેવટની કથા છે, તમે જાણો છો રામાયણ ને સાંભળનારા છો. આપણે તો સાર લેવો છે એમાંથી થોડો, કે એ કેવટે એટલું સંભળાવ્યું કે મારે પેલા તો મને ચરણ ધોવા દેવા પડશે, કારણ કે તમારા ચરણ છે ને કામણગારા છે. મેં સાંભળ્યું છે કે એક શિલા ઉપર પડ્યા તો એમાંથી ઋષિ પત્ની અહલ્યા પ્રગટ થઈ ગયા. તો પથ્થરમાંથી જો ઋષિ પત્ની પેદા થતા હોય તો મારી નૌકા છે લાકડાની છે, આમાંથી જો નારી બની જાય તો મારી એક તો છે, બીજી મારે નાખવી ક્યાં? એટલે મારે સચવાય નહીં. અને પાછી સામાન્ય નારી થાય તો કોઈ વાંધો નથી, પણ ઋષિ પત્ની થાય તો એ અમારું ખાય નહીં, એનો નોખો ચોખ્ખો કરવો, નોખા ઝૂંપડા રાખવા, એને નોખા પાણી ભરી દેવા, સીધું સામાન દેવો નહીં, સવારે કંઈક માગે, બપોરે કંઈક માગે, એ અમારાથી એને સચવાય નહીં બાપા. ધંધો કરવો કે એની સેવા કરવી, એટલે અમારે પેલા ચરણ ધોવા પડે. જો રજ સાફ થઈ જાય તો મને ભય નારી. ભાઈ ધોઈ લ્યો. અને પછી એમાં ઘણું બધું એમ કે કેવટ આમ કહો ને કે કસ કાઢે છે, આમ ઉભા રહ્યો ને આમ ઉભા રહ્યો ને આમ માથા ઉપર હાથ મૂકો ને ખભો પકડી લ્યો. લક્ષ્મણજી બહુ ગુસ્સે થાય, એકવાર તો એટલા બધા ખીજાઈ ગયા કે ધનુષ બાણ માથામાંથી બાણ ખેંચ્યું કે મારી જ નાખું. તો કેવટે સંભળાવી દીધું, મારી નાખો, મારી જ નાખો તમે, મારા ભાગ્ય ક્યાંથી? કે જે ભગવાનનું નામ ભૂખે અંતકાળે ન આવે તે એના ખોળામાં મરવાનું થાય, આવો મારા ભાગ્ય ક્યાંથી? અને તમે મને મારો એટલે મારો આખો પરિવાર ભેળો થાય, એટલે તમારે મારા અગ્નિ સંસ્કાર કરીને જવું પડે, તો આવા ક્યાંથી ભાગ્ય? મારા જેવો તો કોઈ સદભાગ્ય નહીં. જેમ કહ્યું તેમ બધું કરાયું છે, છેવટે નૌકામાં તેડીને બેસાડ્યા છે. નીચે પાછી રજ અડી જાય તો વળી ઉભા દીધા. નૌકામાં બેઠા પછી ડોલવા માંડી તો કે મહારાજ મારો ખભો પકડી રાખો, માથું પકડી રાખો. નૌકા અર્ધે સુધી ગંગામાં ગઈ તો વળી પાછો ચક્કર મારીને પાછો આવ્યો. લક્ષ્મણજી કે આ મહારાજ આ નાના માણસોને બહુ ચડાવાય નહીં, હવે આપણે નામનો ફેરવે રાખે છે. રામજીએ કીધું કે ભાઈ કેવટ હવે શું છે, પાછું કાં વાળ્યું? તો કે તમારે 14 વર્ષનો વનવાસ છે પાકું. તો કે હા, તો ક્યાંય પ્રોગ્રામ નક્કી છે? આ દિવસે અહીં પહોંચવું, આ દિવસે અહીં પહોંચવું, કઈ નક્કી છે? કઈ તારીખ નક્કી નથી, તો અહીં અઠવાડિયું થઈ જાય તો વાંધો શું છે? હું ઉતરાઈ લેવાનો નથી, એ સંભળાવતો જાય પાછો. અને તમને અમને ફેરવે રાખું ગંગા ના કિનારે, તેમાં શું વાંધો છે? મારે ઝૂંપડે રેજો, સવારે પાછા નૌકાર વિહાર કરશું, મજા અઠવાડિયો કાઢો ને એ ફળ ફૂલ આપશું, વનમાં જ રખડવું છે નામે. રામ કે એવું નથી, પણ તું જે આમ આમ ગોળ ગોળ ફેરવે રાખે છે વારે વારે, તમને ચક્કર આવે છે. કેવટે બહુ દાંત કાઢ્યા કે મહારાજ 2 ચક્કર માર્યા ત્યાં તમને ચક્કર ચડી ગયા. તો ધન ભાગ ને અમે છાતી વાળા ને કે આ ભવસાગરમાં ચક્કર કેટલા 84 લાખ માર્યા, તો હજી અમે થાકતા નથી અને તમે 2 ચક્કરમાં થાકી ગયા. આમ કે ભાઈ હશે જે હોય તે, પણ હવે અમને તો સામે કાંઠે લે, અમારે પહોંચવું જવું હોય. ભલે મહારાજ. પછી ગંગાને સામે કાંઠે ઉતાર્યા, પણ જેવા એને નૌકામાંથી રામ લક્ષ્મણને જાનકી ઉતર્યા, મજાની વાત હવે છે કે તુરત જ કેવટે સાષ્ટાંગ દંડવત કર્યા, પગ પકડી લીધા, આંસુઓથી ચરણ ધોઈ નાખ્યા. દંડવત પેલા કરવા જોઈએ ને, પેલા એને બધા બધી રીતે એને તતડાવ્યા. અભણ માણસ છે, અભણ કેવું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય, ભગમુને ધોવા દ્યો રઘુરાયજી. જેવા સાષ્ટાંગ દંડવત કર્યા, નાખમાં અશ્રુધાર વહી, ત્યારે લક્ષ્મણે કીધું કે હવે પગમાં પડ્યો. તો કે મહારાજ, હું એટલું તો જાણું છું, એક વાર દંડવત કરીને સમર્પિત થઈ ગયા પછી મારે જે કરાવવું હોય કાંઈ હુકમ ન કરાય. મહારાજ, હવે તો મારે તમારા ચિઠ્ઠીના ચાકરની જેમ વેચાઈ ગયો, મારે મારા પહેલા મારા ભાવ પૂરા કરવા હતા. જો મેં દંડવત કરી નાખ્યા હોત તો પછી મારે કાંઈ બોલાય નહીં, કાંઈ ન કહેવાય. હું તમારે ચરણે થઈ ગયો પછી તો સુકા તણખલા જેવો થઈ ગયો. મારા પછી વિચાર ન હોય, મારી કોઈ માગણી ન હોય, મારી કોઈ ઈચ્છા ન હોય, અને મારા માલિકને મારાથી કોઈ હુકમે ન કરાય, ઈશારો ન કરાય, તો હું કેવી રીતે પહેલા દંડવત કરું? મારી બધી માનો આજ ને કાહ ને પાવા બધું જ મળ્યું છે મહારાજ, અને હવે હું આપને શરણે થઈ ગયો. હવે આપ જેમ કોઈ એમ આપનો ગુલામ. પછી એક શબ્દ કેવટ જરાય પણ બોલ્યો નથી. આ શરણાગતિનો મરમ અભણ કે હું યાદ રાખે અને આપણે ભણેલા હા ભૂલી જાય, પગમુને ધોવા દ્યો રઘુરાય. આપણે દંડવત એ કરતા જાય ને ગાળ્યો દેતા જાય, આપણી શરણાગતિ કેવી? જેના દંડવત કરીએ એને જ ગાળો દઈએ, જેને દંડવત કરીએ એની જ અવજ્ઞા કરીએ. આપણે એવું છે, બધું ભગવાનને આપણે દંડવત રોજ કરીએ જ છીએ ને, પણ એક કઈ માનીએ છીએ? દંડવત કરતા જઈએ અને આજ્ઞા લોપતા જઈએ એવા શરણાગત. આત્મસમર્પણ કેવટ સમજાવે છે કે જયારે સમર્પિત થયા પછી એની જીવનની રીતિ કેવી હોય, એ આત્મસમર્પિત છે. આત્મસમર્પણ તો બહુ બહુ મોટી એક મીમાંસાની બાબત છે. ગાંધીજી, કાકા કાલેલકર, રાજગોપાલાચાર્ય રાજાજી, સરદાર વલ્લભભાઈના દીકરી મણિબેન, માધેભાઈ દેસાઈ, એવા ઘણા 10-15 જણા દક્ષિણમાં એમનો યાત્રા પ્રવાસ હતો. એટલે ખાદી નિમિત્તે, બીજી આઝાદી નિમિત્તે બધી રીતે ફરતા હતા. એમાં શિમોગા નામનું એક ગામડું કે શહેર કે ત્યાં પહોંચ્યા, પછી ત્યાંથી 10-12 માઇલ ઉપર જ ગેરસપ્પાનો મોટો ધોધ છે, ને પ્રસિદ્ધ ધોધ છે. આપણે તો જોયો નથી, આપણે મૈસૂર ગયા હશે તો યાદ નથી, પણ ધોધ નથી જોયો, પણ પ્રસિદ્ધ છે ગેરસપ્પાનો ધોધ. એટલે કાકા કાલેલકર સાહેબ ને બધા બધા હતા, એમણે નક્કી કર્યું કે આપણે અહીંયા આવ્યા જ છે તો ગેરસપ્પાનો ધોધ આપણે જોઈ આવવો, કુદરતી છે, કુદરત નિહાળવી. અરે આપણે અહીંયા કે ગુજરાતમાં એમાં બહુ બહુ જ એક આમ અદભુત ધોધ છે, પણ મને નામ આવ્યું હતું. કયો છે? બહુ બહુ જ છે, અદભુત છે, પણ આપણે એવું છે કે આપણે દુનિયામાં જોવા જાય છે, આપણે ત્યાં જે પડ્યું છે એ આપણને ખબર પણ નથી હોતી. જો મને નથી ખબર, એવો જ છે કઈક, તમે બોલો છો એવો જ છે કઈક, પણ હશે હવે આપણે જો ને આપણ મને નથી ખબર, ખબર હતી ને ભૂલાઈ ગયું, કારણ કે બહુ આપણે ધ્યાન નથી દેતા ને આપણી સંપદાને. તો ગેરસપ્પાનો ધોધ આવ્યો છે નજીકમાં, તો જોઈ આવ્યો. કાકા કાલેર સર તો શિક્ષક મગજ, બધા તૈયારી થઈ ગઈ હતી જવું છે, ગાંધીજીની રજા લેવી જરૂરી હોય છે, એટલે બાપુને કીધું કાકા સાહેબે કે બાપુ અમે બધા ગેરસપા ધોધ જોવા માટે જાય છે અને આપ પણ આવો. ગાંધીજી પોતાનું જે લેખન કાર્ય કરતા તે કરતા કરતા જ એમણે આ જવાબ આપ્યો કે ત્યાં શું છે. જોકે બાપુ એટલે બધે ઊંચેથી પાણી પડે છે અને એમાં જે કુદરતી દ્રશ્યો અને બધું જોવા જેવું છે એમ, તો તમે ચાલો. ગાંધીજી કે કાલેલકર વરસાદ કેટલે ઊંચેથી પડે છે. કાકા સાહેબ કે હું તો હાવ ઠરી જ ગયો. ત્યારે મને થયું કે હું એક સ્થિત પ્રજ્ઞની આગળ આ બધી માથાકૂટ કરું છું. એટલે ઊંચેથી ગેરસભા પડે છે? તો કે ના બાપુ, એટલે થી ઊંચેથી તો નથી. તો આપ નહીં આવો? તો કે ના, હું તો નહીં આવું. સારું, તમે ન આવો તો મહાદેવને તો મોકલો. કારણ કે હવે વાક્ય સાંભળજો, કારણ કે મહાદેવભાઈ તમે આજ્ઞા નહીં આપો ત્યાં સુધી આવશે નહીં આ આત્મસમર્પણ. મારે જે કહેવું છે કે તમે જ્યાં સુધી મહાદેવને નહીં કહો ત્યાં સુધી મહાદેવભાઈ અમારી સાથે આવશે નહીં, માટે તમે એને મોકલો. ગાંધીજી કે મહાદેવ પણ નહીં આવે. તમારે જવું હોય તો તમે જઈ આવો, હું નહીં આવું, મહાદેવ નહીં આ. એટલે કાકા સાહેબ કે મને મનમાં થોડી ઉદાસી થઈ ગઈ. એટલે મેં કીધું કે તો મારે નથી જવું. એટલે ગાંધીજી કીધું તમારે તો જવું જ જોઈએ. કેમ? તો કે તમે શિક્ષક છો, તમે આવું બધું જોયું હોય તો તમે વિદ્યાર્થીઓને સ્કૂલમાં બરાબર ભણાવી શકો અને એના જીવનમાં કંઈક બે સારી વાત મૂકી શકો. માટે તમારે તો તમારા વિષયને પુષ્ટ કરવા માટે તમારે જવું જ જોઈએ, એમ હું તમને ભારપૂર્વક કહું છું. તમે જાઓ, બાકી હું નહીં આવું ને મહાદેવ નહીં આવે. અમને જવાની ભારપૂર્વક આજ્ઞા કરી એટલે અમે બધા જ ગેરસપ્પાનો ધોધ જોવા ગયા. પણ મને પછી ખ્યાલ આવ્યો કે મહાદેવભાઈને શા માટે ના પાડી, કારણ કે યંગ ઇન્ડિયા જે પત્ર બહાર પાડવાનું હતું, નવજીવન અને યંગ ઇન્ડિયા, એ બધો ભાર ગાંધીજી લેખન કાર્યનો પોતાના માથે રાખતા એ બધા લેખ તૈયાર કરીને યંગ ઇન્ડિયાનું છેલ્લા દિવસનું બધું લેખન પૂરું કરવાનું હતું. જો મહાદેવભાઈને મોકલે તો પેલું કામ અટકી જાય, એટલા માટે મહાદેવભાઈને ના પાડી. પણ મહાદેવભાઈએ એક હરફ ઉચ્ચાર્યો નથી આ સમર્પિત વ્યક્તિ. નહીતર એમ ન કે તમે નવરા છો, એકલા કરજો, આજનો દિવસ હું જઈ આવું. આ ઢરડા તો કરીએ જ છીએ, તો એક દિવસ આમ જરા ફ્રેશ થવા માટે ન જોઈએ છે, ફ્રેશ થવા માટે. પણ મહાદેવભાઈ એવું કંઈ બોલ્યા નથી. હવે એનાથી પણ મીઠી વાત છે કે આ વાતને 15 વર્ષ વ્યાગ્યા. કેટલા વર્ષ? 15 વર્ષ વયા ગયા ત્યારે એક દિવસ મહાદેવભાઈને ગાંધીજીએ બોલાવ્યા કે મહાદેવ, તો કહા તમારે મૈસૂર જવાનું છે અને ત્યાં સર મિર્જા મૈસૂરના જે દિવાન છે સર મિર્જા ઇસ્માઇલ, એની સાથે આપણે થોડીક રાજકીય નાજુક બાબતોની ચર્ચા કરવાની છે, એટલે તમારે જવાનું છે. આ રહ્યા બધા કાગળિયા, એ લઈ જાઓ, એમની સાથે બધી વાતચીત મસલત કરી લેજો, જરૂરી સૂચનાઓ આપી. મહાદેવભાઈ તૈયાર થયા અને ગાંધીજીએ કીધું, જો મહાદેવ તું ત્યાં જાય છે તો ગેરસપ્પાનો ધોધ મારી આજ્ઞાથી તું જરૂર ને જરૂર જોઈને આવજ. કારણ કે તું ત્યાં રોકાઈશ તો અહીંયા કઈ ઉતાવળ નથી, એટલે ધીરજથી જોજે. અને મેં બધો બંદોબસ્ત કરી દીધો છે, દિવાન મિર્જા ઇસ્માઇલને પણ મેં કહી દીધું છે, એ બધો જ બંદોબસ્ત કરી દેશે. તારે ખાલી એ કે એ રીતે જવાનું છે, આવવાનું છે. તારે કોઈ ચિંતા કરવાની નથી, પણ ગેરસપ્પાનો ધોધ જોઈને જ આવજે, અહીંયા આવવાની જરાય ઉતાવળ કરતો નહીં. આ જેને સમર્પિત થયા છે એ વ્યક્તિ પણ કેટલું એનું ધ્યાન રાખે છે. એક સામાન્ય મહાત્મા જો પોતાના સેવકનું આટલું ધ્યાન રાખતા હોય તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ એના સમર્પિત જીવનું ધ્યાન કેમ ન રાખે. એ આત્મસમર્પણ છે. પણ એ આત્મસમર્પણ મહાદેવભાઈનું શીખવા જેવું છે. એટલે આત્મસમર્પણ અને દીનતા બહુ જ મોટા ગુણ છે. આપણી રીતે સમજાય એવી થોડીક એમાંથી વાત. દાદાના દરબારમાં શ્રીજી મહારાજ લીંબ વૃક્ષો નીચે બેઠા છે અને એમાં ગઢાળીના આંબા શેઠ અને એમની સાથે એક માણસ હાંફળા ફાંફળા દોડતા દોડતા હાંફતા હાંફતા પોતાના માથે એક મોટો પલંગ, એના ઉપર સરસ મજાનું ગાદલું, સરસ મજાના તકિયા, સરસ મજાના ઓશિકા, સરસ મજાના ગાલ મસૂરિયા, સરસ મજાના ઓછાળ, આવું બધું પોતે અને પોતાની સાથેનો માણસ એની પાસે ઊંચકી અને દાદાના દરબારમાં આવ્યા દોડતા દોડતા. અને એકદમ બધું નીચે ઉતાર્યું ચોકમાં અને મહારાજને મીંડા દંડવત કરવા. મહારાજ કે હા હા શેઠ, આ બધું શું છે? અરે મહારાજ વાત મૂકી દો. કેમ? અમારા ઘરમાં આગ લાગીને બધું સળગ્યું, એમાંથી માંડ માંડ આટલું બચાવ્યું છે, એટલે દોડીને હું તમને આ અર્પણ કરવા આવ્યો છું. બધું બળીને ખાક થઈ ગયું, આટલું બચ્યું. પરસેવું લૂછતા જાય ને મહારાજને કહેતા જાય, મહારાજ બધું સળગી ગયું, આટલું બચ્યું એ તમને આપ્યું. એટલે મહારાજ કે ઓ શેઠ ભારે થઈ તો, ઘરના બધા મુશ્કેલીમાં આવી ગયા, બધું સળગી ગયું, કાંઈ રહ્યું ને જે બચ્યું એ મને દઈ દીધું, તો તમારા પરિવારનું શું? આ તો ચિંતા થઈ ગઈ મોટી. સાથેનો માણસ હતો એ દાંત મેળ્યો કાઢવા. એટલે મહારાજ કે કેમ ભાઈ શું છે હસો છો? તો કે મહારાજ કાંઈ સળગ્યું નથી. આ તો એ શેઠની વાણી કંઈક જુદી છે એને પૂછો. એટલે મહારાજે પૂછ્યું કે આંબા શેઠ તમે શું કહેવા માગો છો? તો કે મહારાજ બસ એ જ, આપને જેટલું આપ્યું એટલું જ રહ્યું, બાકી બધું સળગી ગયું જ કહેવાય. જે તમારા કામમાં ન આવે એ હોય તો પણ બધું સળગી ગયું કહેવાય. આટલું જ સાચું, આટલું જ બચ્યું કહેવાય કે જે તમને પહોંચ્યું, જે તમારા ઉપયોગમાં આવ્યું એ જ રહ્યું, બાકી બધું સળગી ગયું. રાખ છે, ધૂળ છે, એમાં કંઈ છે જ નહીં. મહારાજ કે કેવી સમજણ છે અને વાત સાચી છે. આપણી પાસે ગમે તેટલું હોય એ રાખ છે, અને ભગવાનને અર્થે, ભગવાનના ભક્તોને અર્થે, સત્સંગને અર્થે જે ઉપયોગમાં આવ્યું એટલું જ બચ્યું છે ને, એ જ વાયવું છે ને, એ જ ઉગ્યું છે ને, એ જ ફાલ છે, ફૂલ છે ને, બાકી તો બધું વયું ગયું ને, એનું તો કોઈ ફળ આવતું નથી. એવું મહાપુરુદાસ સ્વામીને એમણે એક હરિભગતને સમાધિ કરાવીને તો ત્યાં એને એવું જોયું, અક્ષરધામમાં એક જણો હંજવારી કાઢે, સાવરણી લઈને વાળે, એવું જોયું. જાગ્યા એટલે પછી પૂછ્યું કે સ્વામી આ પેલા ભાઈ તો છે તો ત્યાં શું કરે? તો શું કરતા? તો સંજવારી કાઢતા અક્ષરધામ. આ કેમ? તો કે અહીં મંદિરે શું કરતા હોય છે? તો કે અહીંયા સંજવારી જ કાઢતા હોય, સાવણથી વાળતા હોય. બસ મારે એ જ કેવું છે, અહીં જે સેવા કરો છો એ અક્ષરધામની જ સેવા છે. અને એ મહારાજે વચનામૃતમાં પણ કીધું છે. તો જે આપે છે એ ભગવાન અર્થે જે સેવા કરે છે, બધી સેવા સાક્ષાત પહોંચે છે. બોટાદના શિવલાલ શેઠ ધ્યાનનો અંગ, ધ્યાનમાં બેસી જાય પછી તો કંઈ ખબર પડે નહીં. તો પોતાના રૂમમાં બેઠા બેઠા ધ્યાનમાં ચડી ગયા. એમાં પેલાના જમાનામાં ત્રાંબાના પેલા મોટા મોટા દેગડા ને એમાં ઘી ભરતા, તે દેગડા મણના બબે મણના એવડા મોટા હોય, પટારા ઉપર ઘીનું ભરેલું મોટું એવું દેગડું એ મૂકેલા, અને એમાં બે બિલાડા બાજતા બાજતા ભટકાયા. તો કોણ જાણે કંઈક એવી રીતે ધક્કો લાગ્યો તો લડ્યા અને આખું દેગડું નમી ગયું. એ બધું ઘી ઢળી 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 ઢળીને આખા ઘરમાં ફેલાઈ ગયું, દેગડું થઈ ગયું ખાલી, બે મણ ઘી ઢોળાઈ ગયું. તો આ તો ધ્યાનમાં છે, એને કંઈ ખબર જ નથી ને, કાં તો ખોવાઈ ગયા છે. બિલાડા બાજ્યાતા ભટકાયાતા કે કાંઈ એને ખબર નથી. પણ એમાં એના પિતાશ્રી ભગાદોશી આવ્યા, ના જોયું અને પછી એમનો મગજ ગયો અને શિવલાલ ઉપર ખીજાયા, જગાડ્યા, જાગ્યા, આ બધું જોયું. શિવલાલભાઈ કે બાપુજી એમાં આટલી બધી શું રાડો નાખો છે? તો કે બે મણ ઘી ઢોળાઈ ગયું, ધ્યાન કરવાની ના નથી પણ આટલું ધ્યાન ન રખાય? બે મણ ઢોળાઈ ગયું, હમણાં તમે કેટલા મણ ઘી ઢોળી નાખ્યું?
તો એ તમને કઈ વિચાર ના આવે તો ક્યાં ઢોળી નાખ્યો? આ હમણાં બહેનના માટે તમે લગ્ન વિવાહ જે પ્રસંગ કર્યો એમાં આખી નાતને નોતરી બધાને ચોખા ઘીના લાડો ને બધું તમે જમાડ્યું, કેટલા મણ ઘી ઢોળ્યું. એટલે આ મૂર્ખા એને ઢોળ્યું કહેવાય? તે ઢોળ્યું નહીં તો શું કર્યું બાપુજી? એમાં એકેય ભગવાનનો ભગત હતો જે વિવાહમાં આવ્યો, લગ્ન પ્રસંગમાં આવ્યો, એકેય ભગવાનનું નામ લેનારો કોઈ વાણિયા છે ને, ટૂંકમાં સમજી જાઓ, એકે ભગવાનને માનનારો હતો તો ઢોળાઈ ગયું નહીં તો બીજું શું? તો એમાં રાડ્યો ન નાખ્યો તો આમાં શું રાડ્યો નાખો છો? કોઈ ભગવાનના ભક્તને જો તમે થોડું જમાડ્યું હોત તો એ લેખે હતું, બાકી બધું જ ઢોળાઈ ગયેલું છે. જો અહીંયા છે ને એક સમજવા જેવી વાત છે, ઘણી વાર એમ થાય કે આવું ન કેવું જોઈએ, ઘણી વાર એમ થાય કે કેવું જ જોઈએ, ખોટી નથી એટલે સમજદારીની વાત છે. સમાજમાં બે પ્રકારના લોકો છે, એવા એક પ્રકારના લોકો છે કે જે સમાજ સેવામાં જ માને છે, ગરીબોની સેવા કરો, અનાથોની સેવા કરો, પીડિતોની સેવા કરો, પૈસે ટકે શક્તિ એ બધે, પણ એની સતત એલર્જી હોય છે. કોઈ મંદિરોમાં કંઈ સેવા કરવી, પાંચ પૈસા દેવા, કોઈ જગ્યાએ સત્સંગમાં વાપરવા, ભગવાનના ભક્તોને અર્થે કે ધૂન ભજન કીર્તન પ્રસાદ પાણી એમાં ક્યાંય વાપરવા, તો એ બધું જ એને ચીડ ચડે છે ને, એલર્જી છે એને, નફરત થાય છે એને, એનો ભાવ નથી આવતો, એને એમ જ લાગે છે કે આ બધું ખોટું છે. ત્યાં તો છે જ એમ, ત્યાં તો બધા આપે છે, પણ એ તો આપે એને પુણ્ય છે, આપે છે તો. એટલે એ અમુક લોકો ગરીબોની સેવા કરવામાં જ માને છે. ત્યારે બીજો એક વર્ગ એવો છે કે મંદિરોની જ સેવા કરવા માંગે છે, એ ગરીબોને અર્થે વાપરતા નથી. આ બંને ભૂલ ખાય છે. ગરીબોની પણ સેવા થવી જોઈએ, પણ સાથે સત્સંગની, ભગવાનના મંદિરોની, ભક્તોની, સંતોની, બ્રાહ્મણોની, આમની પણ સેવા થવી જોઈએ. ગરીબોને ચૂસી લૂચી શોષણ કરે અને મંદિરોની સેવા કરો એ પાપ છે, એ પાપ છે. અને સમાજમાં ગરીબોની જ સેવા કરો અને મંદિરમાં કે ભગવાનને અર્થે, ભગવાનની મૂર્તિને અર્થે, સેવા પૂજા અર્ચનમાં કે સત્સંગને અર્થે ન વાપરો તો એ મોટી ખોટ છે. એક ગરીબ, ચાલો વાઘરી છે, કોળી છે, સાવ ગરીબ છે, ગમે તે જ્ઞાતિનો હોય, એ તમે જમાડો, વસ્ત્રો આપો, પૈસો આપો, મદદ કરો, જરાય વાંધો નથી, ખોટું જ નથી, કરવું જ જોઈએ. શ્રીજી મહારાજે ખુદે આ બધાને ખૂબ જમાડ્યા છે, એની ખૂબ એ બધી રીતે બરદાસ્ત કરી છે. પણ એક ભગવાનનો ભક્ત હોય એને અર્થે થાય ત્યારે એ કેટલો ફાલ આપે કહો ને? રાજસુ યજ્ઞ, મહાભારતની પ્રસિદ્ધ કથા છે ને, રાજસુ યજ્ઞ કર્યો ત્યારે યુધિષ્ઠિર ને પાંડવો એમ રાજસુ યજ્ઞ કર્યો એ વખતે એમ કહેવાય છે, એ જમાનામાં બધા પહેલાના જમાનામાં કે આવા યજ્ઞો જ્યારે થતા ને યજ્ઞની પૂર્ણાહુતિ થાય ત્યારે આપોઆપ શંખનાદ ઘંટનાદ એવા થતા, નગારા ગડગડતા આપોઆપ. આપણે એ નથી વાગતા, હાથે વગાડવા પડે છે, પણ એ યજ્ઞની પૂર્ણાહુતિ થાય ત્યારે આપોઆપ દેવતાઓ આ શંખ નદુભી નાદ થતા. રાજસુ યજ્ઞ બધી રીતે ચાલ્યો જાય છે, પણ છેક સુધી ક્યાંય શંખ બોલતો નથી, આવું કેમ, અધૂરો કેમ રહે એમ. છેવટે પછી ભગવાન શ્રી કૃષ્ણને પૂછવાનું આવ્યું કે મહારાજ આ શંખ બોલતો નથી. એક જ મે બોલ્યો શંખ, અસંખ્ય થી શું સરું. 64 પદીમાં નિષ્ફળાનંદ સ્વામી લખે, અસંખ્ય લોકો ખાઈ ગયા પણ એથી શું થયું? પણ એક જમવા આવ્યું છે ત્યારે શંખ બોલ્યો. જોજો આ નિષ્કુળાનંદ સ્વામી લખે, હું તો મારી વાત કહેતો નથી. એટલે ગરીબોની સેવા સમજવી જોઈએ, પણ ભગવાન, ભગવાનના ભક્તો, મંદિરોના સ્થાન એ બધાની પણ મહત્તા સમજવી જોઈએ, બંને સમાન નથી. પછી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે એક ઋષિ આવ્યા છે અને એ ઋષિને તો તમે જમાડ્યા જ નથી. અને અહીંયા એક લાંબી વાત કરવા જાય, બહુ મોટી વાત છે. ઋષિ અઠીલા છે અને પછી એ યજ્ઞનું ફળ માગે છે કે હું આવું, પણ મને એક યજ્ઞનું ફળ આપો તો પાંચ પાંડવો નિરાશ થઈ ગયા, એક કંઈ પૂરો નથી થયો, એમાં શું ફળ આપીએ. પછી બધી વાત છે, એ ક્યારેક યાદ આવે, હશે પ્રસંગ ત્યારે કહેશું, યાદ જ છે પણ કેવી નથી. અને પછી એ ઋષિને લઈ આવે છે, દ્રૌપદી તેડી આવે છે, ને ઋષિ આવે છે અને એને જમાડે છે. એક જ મતા બોલ્યો શંખ અસંખ્યથી શું સહેરું. નિષ્કુળાનંદ સ્વામી કે આ ભગવાન, ભગવાનના ભક્તો એને જમાડ્યાનો આ પ્રતાપ છે. એને અર્થે મહારાજે પરતાલના પાંચમામાં જે ભગવાનને અર્થે ખર્ચ કરે એમ ભગવાનના ભક્તોને સંતોને અર્થે પણ ખર્ચ કરે, ત્યારે ઘણાને એ ખર્ચ કરવાનું ગમતું નથી એમ. જો આ એટલે મેં કીધું ને, કેવું જરા આપણને ગમે નહીં, નહીંતર એમ થાય કે આને ખર્ચ કરાવવા, અરે ભાઈ ન કરો તો અમારે કોઈ વાંધો નથી, પણ તમારી સમજણ સુધરવી જોઈએ. ઘણા આંબાનું મંદિર હોય તો ઘણા ગમે નહીં, એટલે આ ન બન્યું હોય તો આપણે ક્યાં બેસીએ. કોઈ કે આમાં નાખ્યું છે ઉલટા, તમે ગરીબને ઝૂંપડું બનાવી દો એનો વાંધો નથી, પણ એ ભજન કરવાના છે, કરવું જોઈએ. એની પાછું સમજતા ને ગરીબને ટીકા થાય છે, એને ઝૂંપડું દેવું જોઈએ, પણ એ બધા જે બાંધી દો છો એ બધા પુણ્યશાળી છે, એમાં દારૂ નહીં પીતા હોય, માંસાહાર નહીં કરતા હોય, વ્યભિચાર નહીં કરતા હોય, એ બધા માળા જ કરતા છે, પણ છતાંય ભૂખ્યા છે, વંચિત છે, એની મદદ કરવી, એને પછી જે કરવું હોય તે કરે, પણ એની જરૂરિયાતોને પૂરી પાડવી. પણ આ એવા સ્થાનો છે કે આ પેઢી દર પેઢી પાંચ રૂપિયા આપેલા હોય ને એનું વ્યાજ મળે ભજનમાં, કારણ કે અહીંયા ભજન થાય, ધૂન થાય, કીર્તન થાય, પૂજન થાય, અર્ચન થાય, એ એક પેઢી દર પેઢી એના ફળ મળતા હોય છે. એટલે મને તમને ઘણી વાર એમ સલામ કરવાનું મન થાય કે તમે તમારા સામર્થ્ય પ્રમાણે પણ જે જે લોકોએ આમાં શક્તિ પ્રમાણે ઘણું આપ્યું, દાનનો જે યોગ આપ્યો તમે, પછી સંપત્તિ પૈસાથી, એ બધાને ભગવાનના નોંધમાં જ હોય છે. રામ જરોખે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જિસકી ભાવના વૈસા ઉસકો દેત. એટલે તો કોઈ ગામનું મંદિર હોય, જરૂરિયાત હોય, તો મંદિરને નિરર્થક નહીં માનવાનું, એટલે બહુ કલ્યાણના સ્થાન છે. ભગવાનને આપણા બાંધી દઈએ તો જ બેસી શકે છે? અરે એ તો આપણા સંપત્તિના સદુપયોગ અને કલ્યાણને માટે આ બધા માર્ગો છે. તો ઘણા એમ કહેતા હોય છે કે તો પછી ભવ્ય મંદિરો શું કામ બનાવવા જોઈએ? સામાન્ય રીતે ભજન થાય એવું કરી લેવું જોઈએ ને, ભવ્ય શું કામ બનાવવા જોઈએ? પણ આ પરંપરા આચાર્યોએ મૂકેલ છે કે એક રાજા મહારાજાના તાજમહાલ જેવા ટક્કર મારે એવા મહેલો હોય તો આ રાજાધિરાજ છે એ આપણો બાપ છે, તો આપણે એના માટે કેમ આલિશાન ને ભવ્ય ઇમારતો ન જોઈએ? કે એનો એની ધજા જોઈને પણ હજારો માણસો ને આવીને અંદર જોવાનું મન થાય ને એકવાર એની નજર મિલાવે તો એ જીવનું કોઈ જન્મે કલ્યાણ થઈ જાય એવું આપણે કેમ ઊભું ન કરવું? અને એક બે કાવડિયાનો બેસાડેલો પ્રજા એ રાજા આવે ત્યારે પધારે ત્યારે જય જયકાર થાય ને મુજરો લેવાય ને કેટલી સલામો થાય ને કેટલા આમ એના પંખા ને પવન ને ચાકરી ને કેટલું બધું થતું હોય, તો આ રાજાધિરાજ છે તો એની પણ એવી જ રીતે આ ધમધોકાર એની પૂજા થવી જોઈએ, અર્ચના થવી જોઈએ, નગારા બજવા જોઈએ, ગડગડાટી થવી જોઈએ, આરતી થવી જોઈએ, સ્તુતિ થવી જોઈએ, હજારો માણસોને આ ગાન ને વિદ્યા ને આ બધું થવું જોઈએ. રાજાધિરાજ છે એને શું કામ સોનાના ઘરેણા? ઠીક છે, ન હોય તો આપણને ગમે, પણ ભક્તો છે એને એમ થાય છે કે સામાન્ય માણસો આવા નટ નટિયા હોય, કરોડોના ઝવેરી પહેરીને ફરે છે, તો આપણો બાપ છે તો એને કેમ ન પહેરાવી, એની ભાવના છે. એને સલામ, ન સોનું જાજુ ખડકાય એના આપણે મતમાં, પણ પાછું એમય ન થાય આપણને કે સાલું કઈ પહેરાવવું જ નહીં. તો એ આપણો ભગવાન, આપણો એને શણગાર્યો હોય, વરતાલની અંદર 1 કરોડનો મુગર ધરાવ્યો છે, આમ શોભા આવી જાય છે, તો ઘણા સ્થિર નથી થઈ જતા. શું અદા છે, શું અદા છે મારા બાપની, એવું નથી થતું. છતાંય ન પહેરાવે, ન રાખે સોનું, અને પુષ્પના હાર ને એના શણગાર કરે તો મને ગમે. આ હું તમને ખાનગીમાં વાત કરું પાછું, પણ પાછું ક્યારેક ક્યારેક જો આવો ધમાકો કરે તો પાછો એ ગમે. એ રાજાધિરાજ છે, એને 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 શું કામ કમી રાખવી જોઈએ? એક સામાન્ય માણસ હોય, એના દીકરાને લગ્ન થાય છે ત્યારે પાછું વાળીને ખર્ચમાં નથી જોતો, તો વાર તહેવારે પછી તો બાપનો બાપ છે, એને પ્રસંગ માટે પછી કોણ પાછું વાળીને જોવે? અને જોવે તો એ વેપારી વાણીઓ હોય, હિસાબ કિતાબ માંડ્યા રહે. એટલે સમજીને પણ કોઈ ભવન બંધાતા હોય, સત્સંગ ભવન બનતા હોય, મંદિર બનતા હોય, મૂર્તિ સ્થાપિત થતી હોય, અભિષેક થતા હોય, એ કઈ લાખ લાખ દોઢ લાખ રૂપિયા દઈને જે બધા કઈ અન્નકૂટ કરાવે છે કે અભિષેક કરાવે, પૂજા અર્ચન કરાવે, એ તો ક્યારેક કરો અને પછી એનો ઓડકાર લયો ત્યારે ખબર પડે કે આમાં કેટલો ભેદ છે. હજારો ગરીબને જમાડી દો એ અલગ વસ્તુ છે, અને એક જોગી સ્વામી જેવા સંતને જમાડી દો, શું બે હરખું જ છે? જીવમાં હા કેમ પડે છે? આવી બુદ્ધિ કૂતરા ખાઈ ગઈ છે. શ્રીજી મહારાજને છ પેઢી પહેલા જે લોકોએ ખાલી એકવાર બાજરાનો રોટલો જમાડ્યો છે ખેતરમાં નીકળ્યા હોય મહારાજ પ્રેમથી, એવાને આજે સાતમી પેઢીએ કરોડોમાં આળોટતા જોયા. અમારી કોઈ બુદ્ધિની હેસિયતે નથી, પણ અમારા બાપ દાદા 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 એને એક વાર શ્રીજી મહારાજને બાજરાનો રોટલો ને શાક અમારી વાડીએ જમાડ્યું છે અને આશીર્વાદ આપ્યો, એ પ્રતાપે અત્યારે હિલોળ હાલે છે. તેમાં આ બધી એક જ છે હરખું, ગરીબને રોટલો ખવડાવો અને કોઈ ભગવાનને, કોઈ ભગવાનના ભક્તને, કોઈની સેવા કરો સંતોને. તો ઘણા ડોક્ટરો એવા છે કે ગરીબો ન લેવું પણ સાધુ સંતોનો ખાસ લેવું. કેમ? તો કે એને તો દે જ છે ને, પણ દે છે એને પુણ્ય છે, તને શું? પણ એ વ્યાખ્યા સમજાતી નથી ને. એટલે બધું સરખું ન માનવું. ગરીબોની, નરનારાયણ દેવ નો અર્થ શું છે? નરની પણ સેવા કરો, નારાયણની પણ સેવા કરો. હું આ સમજો છું, નરનારાયણની સેવા કરો એટલે નરની પણ સેવા કરો, એટલે મનુષ્યની પણ સેવા કરો અને નારાયણની પણ સેવા કરો. ગધેડાને પણ ગંગાજળ પાવો, પણ રામેશ્વર માટે લઈ આવો પણ ખરા. પછી ગધેડા જ ન ગોતો, ગધેડો બે ભેદને થોડો સમજી રાખ. ઠાકોરજીની પાસે પંખા મૂકો અને ગરીબના ઝૂંપડામાં ગરમી થતી હોય પંખો મૂકો, આ નરની સેવા ને નારાયણની સેવા. પણ ઘણાને ઠાકોરજીના મંદિરની જ એલર્જી, ત્યાં તમે ગમે એમ કરો પાંચ્યું નહીં આપ. હા, કે કોઈ ગરીબન પુસ્તક દેવા હોય, કોઈ અભણ હોય, કોઈ એમાનો હોય કે વિધવા હોય, એ તમે મને કહેજો, બાકી હું કઈ મંદિરમાં કઈ દેતો નથી. પણ એટલે આ બહુ કામનું છે, તમે ન દો તો કોઈના કામ અધૂરા રહેતા નથી, ઉલટાના હવાયા થાય છે. કારણ કે દેનારો તો અંદરથી ઠાકોરજી પ્રેરણા કરે છે ને, પણ તમે રહી જાઓ છો. આ જીવા બાપુના દરબારમાં શ્રીજી મહારાજે બધા જીવા બાપુ આપણે ગરડાના જે બધા સંતોને જેટલા હશે તેમને પછી મહારાજ કે મારે જમાડવા છે. મારે કાંઈ વાંધો નથી, રસોઈ બનાવડાય જમવા પહેલા. તે જીવા બાપુ એટલા બધા નોકર ચાકર હોય ને, એટલે એને કે એ ભાઈ પાણી લાવો, આ સંતના તુમડા ભરી દો, આ પેલું લાવો, આ આસનિયા બિછાવી દો. એટલે મહારાજ બેઠા બેઠા જોવે, એટલે મહારાજે બહુ મજાની વાતો. એટલે મહારાજ કીધું, જીવા બાપુ તો હા આ હુકમ શું કરો છો? જાતે કરો ને તો તમને પુણ્ય થાય. તો કે મહારાજ આ મારું પુણ્ય જ છે ને, આ રસોઈ જ મારી છે, આ બધું મારું જ છે ને, તે મારે વળી હું કરું, હવે હું પીરશું, હું પાણી લાવી દઉં, હું પથરાણા બિછાવું તો જ પુણ્ય થાય. આ મારું અન્ન મારું છે, મારી રસોઈ આપી છે, મારું જ પુણ્ય છે ને. મહારાજ નો જવાબ તમે સાંભળજો. મહારાજ કે જીવા બાપુ સાંભળો, નારદજી ને આખી દુનિયા જાણે કે નહીં? તો હા. તો નારદજી ને ક્યાં રાખ્યા હતા અને કેવી રીતે દાસી પુત્ર માંથી નારદજી થયા? ચાતુર્માસ કરવા સાધુ આવ્યા હતા ગામમાં, એની સેવામાં નારદને રાખ્યા. નાની અવસ્થા, ચાતુર્માસ કરવા આવ્યા ત્યાં નારદને સેવા કરવા રાખ્યા હતા, અને નારદજી દોડી દોડીને સેવા કરતા. જેણે ચાતુર્માસ કરવા રાખ્યા, શ્રીજી મહારાજ કે છો, જેણે ચાતુર્માસ કરવા રાખ્યા, જેણે અન્ન જમાડ્યું, જેણે એને વસ્ત્રો આપ્યા, જેણે એની સેવા કરી, એના બધી ખર્ચ કર્યો, એને દુનિયામાં કોઈ જાણતું નથી, પણ દોડી દોડીને જાતે સેવા કરવા વાળા નારદને આખી દુનિયા જાણે છે. એટલે સેવા જાતે કરો. તમે એમ નહીં માનો કે હવે ખર્ચો કરી નાખ્યો વાત પૂરી થઈ ગઈ, પણ નારદજી પંડેથી સેવા કરવામાંથી, દાસી પુત્રમાંથી ભગવાનનું મન થઈ ગયા છે. એટલે તનથી મનથી ધનથી સેવા કરવી, ખાલી હુકમ કરવા બહુ સારું છે. એટલે બે સેવા કરો, થોડી સમજણમાં કચાશ હોય ને તો થોડી બદલવી, ભગવાનના અર્થે, ભગવાનના મંદિરનો અર્થે વધે. હવે આપણે મોટા મોટા મંદિરો છે શ્રીજી મહારાજના સ્થાપિત, હવે ઘણા કે આમ છે ને તેમ છે ને બગડી ગયું બધું બરાબર છે, પણ એ સેવા પૂજા અર્ચના કરવી પડે કે નહીં? અભ્યાગતોની આવે તેને રોટલો જોઈએ કે નહીં? ત્યાં કોઈ ખર્ચા થતા હોય એનો નિભાવ જોઈએ કે નહીં? એટલે જે લોકો કાંઈક આપતા છે તે જ થતું હશે ને. આ બધી થોડીક સમજણની વાત છે. ભગવાનને અર્થે પણ વાપરવું અને ગરીબોને માટે પણ વાપરવું. કેવળ ઘણા ભગવાનને અર્થે જ વાપરવા માને, આ એક એક વિચારધારા એ જ છે ને. એ ગરીબોને તો એવા વાઘરાઓને જમાડ્યા શું થાય નહીં, એ એ પુણ્યનું કામ છે. ભૂખ્યા છે, કપડાં વગરના છે, ઠંડીએ ધ્રુજે છે, એને ઓઢવાનું આપો, ખાવાનું આપો, એની આંતરડી ઠારો, એ ભગવાનના આશીર્વાદ છે. કારણ કે એ બધા એમના ખલકના એના બાળકો છે. આ તો વિવેક છે. આંબા શેઠ એક દિવસ આખું ખજૂરનું ગાડું ભરી અને ગરડા આવ્યા. લીમડા ચોક છે ને ત્યાં આવીને ગાડું છોડ્યું. મહારાજ કે હું શું આવ્યો શેઠ, શું લઈ આવ્યા? હે મહારાજ, ખજૂર ઘણો ખરીદ્યો, અમારે ત્યાં એવા કોઈ ગ્રાહક એટલે ગ્રાહક મળે નહીં, માલ ખપે નહીં, સારા એવા ગ્રાહક જોઈએ પણ એવા કોઈ ગ્રાહક મળે નહીં. મને થયું કે અહીંયા ગ્રાહક સારા છે એટલે મહારાજ હું અહીંયા લઈ આવ્યો છું. એટલે મહારાજ હવે તમે છે ને આ ખજૂર ખપાવી દો એટલે મારે આ ગ્રાહકી સારી થઈ જાય. એટલે મહારાજે કીધું, શેઠ ઓહો તમે તો બહુ જબરું કર્યું. મહારાજે પછી બધા સંતોને બોલાવ્યા, એ 500 પરમહંસો હશે બધાને લીમડાના ચોકમાં બેસાડ્યા. જીવુભાઈ લાડુભાઈ સરસ મજાનું થીણું ઘી લાવ્યા અને બધાને મહારાજે પોતે દોથા ભરી ભરી સંતોને ખજૂર આપ્યો અને બધા સંતોને પ્રેમથી મહારાજે ખજૂર અને થીણું ઘી એ જમાડ્યું. જય જય કાર બોલાવ્યો. પછી મહારાજ મળ્યા આંબા શેઠ દંડવત કરવા. એટલે મહારાજ કે આંબા શેઠ તમે વેપારી વાણિયા ખરા ને, તમને ઘરાકી ગોતતા આવડ્યો. હા મહારાજ જો આવું મને ક્યાંય ઘરાક મળે અને ક્યાંથી મળે? એ મુક્તાનંદ સ્વામી, એ ગોપાળાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી, એ નિત્યાનંદ સ્વામી, એ સહજાનંદ સ્વામી જમતા હોય એવો ઘરાક ક્યાં મળે? મહારાજ ભેટી પીડા, ના શેઠ તમારી સમજણ સાચી છે. મહારાજ રાજી થયા. મહારાજ બહુ રાજી થયા ને એટલે શેઠ કે મહારાજ તમે રાજી? એટલે રાજી જોઈએ ને, સેવા કરે એના ઉપર રાજ. સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ, કરહિ સદા સેવક પર પ્રીતિ. સેવક ઉપર તો સૌ પ્રેમ કરે. તમે જોજો ને, ગમે એવો માણસ હોય, તમે દોડીને એનો જોડો આગો પાછો થઈ ગયો, જઈને હવળો કરીને પગમાં પહેરાવી દો, રાજી થાય કે નહીં? તમે સ્કૂટરમાં કિક મારતા હો અને તમારો રૂમાલ પડી જાય, બાજુવાળો નીકળી તમને રૂમાલ હાથમાં આપે, તમને રાજી થાવ કે નહીં? સેવક ઉપર બધા રાજી થાય, ખિસ્સામાં કાઢી લે એના ઉપર કોઈ રાજી ના થાય. અને મહારાજ બહુ રાજી, હા રાજી રાજી. તો મહારાજ એક વાર મારે ઘેર પધારો, બસ એટલા સંતો ભક્તો આવે એને બધા તેડીને ગઢાળીને મારા આંગણા ને પાવન કરો ને હું તમારી ત્યાં ચાકરી કરું જમાડું. એટલે મારો બધો કોઠો ટાઢો થઈ જાય. મારે કે જાઓ શેઠ, આપ્યું વચન, જાઓ આજે જ તમે જાઓ, તૈયારી કરો, જે તમારે જમાડવું હોય લાડવું જે તે બનાવો. અને અમે 2 દિવસમાં પહોંચ્યા. જેટલા ભક્તો સંતો આવે બધાને લઈને હું આવું છું, એમાં પછી વેળ કરવાની ને હોય, જાઓ. પછી મહારાજ ગઢાળી પધાર્યા છે, ધામધૂમથી મહારાજને 2-5 દિવસ જે રાખ્યા ખૂબ મહારાજને ધામધૂમથી સ્વાગત સમયાન ભોજન ખાન પાન મહારાજની સેવા પૂજા અર્ચના કરી વિદાય થવાનું ટાણું થયું. એટલે પછી આંબા શેઠ મીંડા દંડવત કરવાનું. પછી કે મહારાજ, એ મેં તમારું એક નામ પાડ્યું છે. લેવડ એવું કેવું નામ? એ સાવ નવું છે મહારાજ, મારે એ નામનો જય જયકાર કરવો છે. કયું નામ છે? મહારાજ તમે અહીંયા પધાર્યા, સંતોને લાવ્યા, મારા ખાન પાન ભોજન એનો બધો ઉપયોગ કર્યો, મને તો મહારાજ તમે ન્યાલ કરી દીધો, માટે આજથી હું તમારું ન્યાલકરણ ભગવાન નામ પાડું છું. બોલો ન્યાલકરણ ભગવાન. ન્યાલકરણ કેવું નામ સૂજી લ્યો, ન્યાલકરણ ભગવાન. આ સજાનંદ સ્વામી નું નામ આંબા શેઠે ગઢાળી નહીં પાડ્યું. એટલે સમર્પણ જે ભગવાન ભગવાનના ભક્તો સત્સંગને અર્થે છે એ કિંમતી છે. કેટલું બધું પામી જતો હોય છે, ન્યાલ થઈ જતો હોય છે. તમે જો હવે મારે સહજાનંદ સ્વામીના વચનોથી થોડીક વાત કરવી છે. મધ્યનું 62મું વચનામર છે, પછી એના ઉપર હું 1-2 વાત કહીશ અને પછી પાછો શરણાગતનો થોડોક મર્મ સમજાવી દઈશ અને પછી હું પૂરું કરીશ. પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો, પણ આગળ વાત કરી તમને ગમી ને તો પછી સારી વાત છે. આપણામાં 2% જો આ વસ્તુ સમર્પણનો કઈ ઘસાવાનો, કટાઈ જવા કરતા કોઈને અર્થે વપરાય ને ઘસાઈ જવું શ્રેષ્ઠ છે. રૂપિયો પડ્યો પડ્યો હડી જાય અને બેઠા બેઠા હાડકા સડી જાય, એના કરતા કોઈના માટે ઘસાઈ જવું એ શ્રેષ્ઠ છે. રવિશંકર મહારાજ એમ કહેતા, પૂજ્ય દાદા રવિશંકર બાબા, એ કે ઘસાઈને એ ઉજળા થાય, એના મેલ ધોવાઈ જાય, પાપ ધોવાઈ જાય. તો કે કેમ? દાદા સાવ ગામડાનું ગામથી દ્રષ્ટાંત દેતા. એ કે તમે ખેડૂતને ત્યાં જજો, ખેતી કરતો હોય ત્યારે એનું હળ હોય ને તમે જોજો, એ હળની અંદર જે ઓલી પેલી કોષ હોય ને, કોષ લોખંડની એ, અને ફળું હોય, ફળું પેલું હળનું, એ તમે જોજો. ખેતરમાં એ ખેડવા માટે ઘસાતું હોય, એ ઘસાય ઘસાઈને લોખંડ કાળું ભૂત જેવું હોય, પણ તમે એ હળનું ફળું મોઢું અને પેલી કોષ જોજો, ચાંદી જેવા ચમકતા હશે. કેમ? બીજાને માટે ઘસાય છે, એટલે જે બીજાને માટે ઘસાય એના બધા જીવનના પાપ છે એ ધોવાઈ જાય ને ઉજળો થઈ જાય. લ્યો, માટે કટાઈ જવા કરતા કોઈને અર્થે ઘસાઈને ઉજળા થવું શ્રેષ્ઠ છે. પછી રઘુરાયજી મહારાજે મધ્યના 62માં વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરીએ ત્યારે થાય? રોકડો છે ને પ્રશ્ન, અમે જોઈએ જ છે ને સૌને. મોક્ષનો સીધો સદા અર્થ માનો ને, મોક્ષ એટલે પછી પુનરાગમન નહીં, જન્મ મરણ રહિત થઈ જાય, એ બધી વાત માનો કે ન ગળે ઉતરે કાંઈ નહીં, પણ મોક્ષનો અર્થ બ્લિસ, પરમાનંદ, સર્વોત્કૃષ્ટ આનંદની પ્રાપ્તિ. કોને નહીં જોતી હોય? આ સુખ માટે તો વલખા મારે છે, પણ દુનિયામાં એવું છે ક્યાં સુખ છે એ ખબર નથી. એટલે કાગબાપુ એમ કહેતા કે આ દુનિયામાં એવું છે કે સુખી થવા હાટું દુખી થાય છે. આ માણસ બધા સુખી થવા હાટું દુખી થાય છે. તો એક જણા સાધુને પૂછ્યું કે મહારાજ, મને શાંતિ થાય એના માટે હું શું કરું? તો તમે જે કરો છો એ બંધ કરી દો એટલે શાંતિ જ છે. એક એક વાક્યમાં મર્મ જુઓ તમે. તમે જે કરો છો ધંધા એ બંધ કરી દો, શાંતિ જ છે. સુખી થવા હાટું દુખી થાય છે. કાગ બાપુ કે હું મુંબઈ ગયો અને મેં મુંબઈમાં જોયું અને મને આ પેલું સૂજ્યું કે આ બધા સુખી થવા હાટું દુખી થાય છે. અને વાત નહીતર હાવ સુખી જ છે. એક ખેડૂત એની ખેતરે શેઢે એક ઝાડવું, ઝાડવાના છાંયે બપોરે 2 વાગે ધૂળના ઢેફાનું ઓસિકું કરીને સૂતો. ત્યાં એક વેલ એજ્યુકેટેડ પર્સન, સુટેડ બુટેડ એન્ડ વાલ કટેડ, એવો ત્યાં નીકળ્યો. એમણે કીધું, પટેલભાઈ તમે અત્યારે કેમ સૂતા છો? હા બાબા, કેમ? મહેનત કરો, આ જમીન તમારી છે. હા, કેટલી છે? 25 વીઘા. તમે સૂઈ રહેવાય, મહેનત કરો. તો ગગા, મહેનત કરું શું થાય? હે તો મહેનત થાય તો વધારામાંથી પાક આવે, વધારે પાક આવે તો એટલે શું થાય? હવે પૈસો વધારે મળે બજારમાં, તમને ધન ધાન્ય વેચો તો. હા, તો પછી શું થાય? અરે પછી શું થાય, તમે એમાં પૈસો વધે તો આજુબાજુનું ખેતર વેચાતું હોય તો તમે 10-15 વીઘા બીજી લઈ લો તો તમારે એમ કરતા કરતા 40-50 વીઘા જમીન થઈ જાય ને. આ પછી શું થાય? એટલે એમાં તમે ખેતી કરો વધારે પાકે, એમ કરતા કરતા 100-200 વીઘા જમીન થઈ જાય. હા, પણ પછી એનાથી શું થાય? તો કે એનાથી એટલું બધું મબલક પાકે તો સરસ મજાના પાકા 2-5 મકાન બનાવો. હા, તો પછી શું થાય? અરે સરસ મજાની ઘોડાગાડી બંગલા એ બનાવો. પછી શું થાય? અરે પછી તમારે 50-50 માણસો રાખો, એ બધી ખેતી કરે તો પછી એ બધા ખેતી કરે ને તારે આરામ કરો. તો દીકરા, આરામ તો અત્યારે જ કરું છું. જો આટલું કર્યા પછી આરામ જ કરવાનો હોય તો આરામ તો હું અત્યારે જ કરું છું. વયો જાને એક જોડો નાખીશ ને મોઢું ફરી જાય છે. પટેલ ખીજાણો, વયો જા તમારી જેવા માણસોએ દુનિયાને ઊંધી નાખી છે. સુખી માણસોને તમે સુખી નથી રહેવા દેતા. અને આમ તમે જુઓ, બુદ્ધિ તત્વ છે એનાથી વિકાસ પણ થયો છે, પણ એ જ બુદ્ધિએ દુઃખી પણ કર્યા છે. ત્રાસવાદીઓ જે ભેજા લડાવે છે, દુઃખી સેનાથી છો? સેનાથી છો? લોકો છેતરાય છે અને ક્યાંયના નથી રહેતા, બુદ્ધિથી ને? બુદ્ધિથી માણસ દુઃખી થઈ ગયો. એટલે સુખી થવા હાટું દુઃખી થાય છે, નહીતર આમ સુખી છો. તમે અહીં બધા બેઠા છો, હું નથી માનતો કે તમે જીવી ન કોઈ એટલા દુઃખી હો કોઈ, પરમ સુખી જુઓ. કોઈને પૈસો ઘટતો હોતો જ નથી. આ એક ત્રીજું નાનકડું વાક્ય, કોઈને પૈસો ઘટતો હોતો જ નથી, બધાને આંકડો ઘટે છે. 5 લાખ નાના પડે છે, આંકડો ઘટે છે, પૈસો નથી ઘટતો ને. હમણાં એક જણા આત્મહત્યા કરી હતી, તેને 50 કરોડ ની તો પ્રોપર્ટી હતી, 5 કરોડ રોકડા બેંકમાં હતા, તો કઈ શું કામ મરી ગયો એ જ નથી ખબર. વાત છે એટલે મોક્ષનો અર્થ બ્લિસ, પરમાનંદ, એક્સ્ટેસી, સર્વોચ્ચ આનંદ. એ તો કોને નથી જોતો? 2 દિવસ ઊંઘ ના આવે તો ખબર પડે. સારી ઊંઘ એ પણ પરમોચ્ચ આનંદ છે. સમાધિ ને ઊંઘમાં કોઈ ફેર નથી, થોડોક જ ફેર છે, રાઈના દાણા જેટલો. પણ રાઈનો દાણો એટલે આકાશ પાતાળ જેટલો. સમાધિમાં એ જ છે, સમાધિમાં પોતાને કશી ભાન નથી રહેતી ને ઊંઘમાં નથી ભાન રહેતી. કોઈ કપડા લઈ જાય, ધાબળા લઈ જાય, ઓઢવાણ લઈ જાય, ઓશિકા લઈ જાય, ખાટલા ધેઠો નાખી દે, ક્યાં ખબર પડે. અમારે રાજકોટમાં જે છાત્રાલય છે એટલું બધું પેલા ઊંચું હતું, તો એ છોકરો એના કાંઠે બધા ઉનાળામાં સૂતા હોય, તો પુરાણી પ્રેમ પ્રકાશ દાદી સ્વામી છે ને આપણે, એ ત્યારે બધા છોકરાઓને ઉઠાડવા 5 વાગે જતા, વર્ષો પેલાની વાત, એ ભાઈને ઓળખું. તો એ પુરાણી સામે સ્વામિનારાયણ 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 કરતા ઉઠાડવા આવ્યા, જોયું તો બિસ્તરો હતો, છોકરો નહોતો. પુરાણ છે કે માળો ક્યાં યોગ્ય હોય છે, ચિંતા થઈ ગઈ 5 વાગ્યામાં. સ્વામી પછી નીચે જોયું તો 6 ફૂટ નીચે હેઠે પીડ્યો હતો છોકરો, અને ઘસઘસાટ ઊંઘતો હતો, ઘસઘસાટ ઊંઘતો હતો તોય. એટલે પુરાણ સામે તો પાછું નાનું શરીર, વામનજી જેવું નાનું બટુક શરીર, પાછી લાકડી ધીમેથી આમ કરી નીચે બેઠા, અને ઓલી લાકડીને એને અડાડીને જગાડ્યો, જાગ્યો, મારા હાળા ઝાડવા અહીંયા ઓસરીમાં કોણ વાવી ગયું? ઓસરીમાં ઝાડવા કોણ વાવી ગયું? કારણ કે આસો પાલવની હાયર હતી, આ ઓસરીમાં ઝાડવા કોણ વાવી ગયું? પુરાણી સામે કે ઝાડવા કોઈ નથી વાવી ગયું, તું વવાઈ ગયો છો. આ પરમોચ્ચ આનંદ જ છે ને, એ સમાધિ અવસ્થા છે. પણ એટલું એમાં અજ્ઞાન છે, પેલામાં જ્ઞાન છે. આમાં જીવ પોતાને ભગવાનને મળે છે તો એનું ભાન નથી રહેતું, અને પેલામાં ભાન રહે છે, અને એ જ આનંદ છે. આનંદ હોવો એ બહુ ઉપલબ્ધિ નથી, આનંદની સભાનતા હોવી એ બહુ મોટી ઉપલબ્ધિ છે. આનંદ તો આપણે આપણી પાસે હોય, પણ એ આનંદની સભાનતા નથી, એટલે આનંદનો લાભ મળતો. તો બ્લિસ મોક્ષ કોને નથી જોતો, આપણે એ અર્થ કરો ને. રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય? સીધો સાધો પ્રશ્ન. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વને ભગવાનની સેવામાં જોડી દેવા, અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તો પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સનકાદિકની પંક્તિમાં જઈને ભળે અને પરમ મોક્ષને પામે. આનો એ જ ઉત્તર છે. આટલા માટે હું વચનામૃત લઈને આવ્યો હતો, કારણ કે વળી એમ થાય કે અહીંયાનું શબ્દો બોલે છે તો કેટલું કેટલી સીધી સાદી વાત. કઠણ છે, પણ આપણે જેટલું કરીએ છીએ એ સારું છે. તમે બધાને હું સલામ, બધાને જેટલું થાય છે એટલું તો બહુ ઉત્તમ છે, પણ કેટલી બધી વાત છે એમ. એટલે આપણે જે કઈ સેવા કરીએ છીએ એને નાની માનવી નહીં, નાની માનવી નહીં, અને સ્વભાવની અથડામણે કરીને ક્યારેય સેવાને છોડવી પણ નહીં. શાસ્ત્રીજી મહારાજ કહેતા, બધાને કહેતા કે સ્વભાવને છોડો, સેવા શું કામ છોડો છો? કામ ન છોડા, ક્રોધ ન છોડા, લાલ રતન ક્યું છોડ દિયા, અરે નામ જપન ક્યું છોડ દિયા, કામ ન છોડા, ક્રોધ ન છોડા,
નામ જપન ક્યું છોડ દિયા,
છોડવા જેવું ન છોડ્યું, એમ સ્વભાવ છોડો ને, સેવા શું કામ છોડો છો, પણ આપણે સેવા છોડી દઈએ પણ સ્વભાવ છોડીએ નહીં. અને કારણ કે સ્વભાવ છોડવો કઠણ છે એટલે માણસ સ્વભાવ નથી છોડતો, છેલ્લે મરવું હોય તો પીન મરી જાય પણ સ્વભાવ છોડે, મરવું હોય તો મરી જાય, ડબલું પીન મરી જાય, કેમ મારી બહાર મન નથી ફાવતું, તો ફાવે એવું સ્વભાવ કરો ને મરી શું કામ જાવ છો. પણ માણસ મરવું સહેલું પડે છે પણ સ્વભાવ છોડવો કઠણ પડે છે. તમારા ઘરના કઈ કીધું હોય સ્વભાવ એનો થોડો વિચિત્ર વિપરીત હોય, ચિત્ર વિચિત્ર હોય, તો એ સ્વભાવ નહીં છોડે પણ કેરોસીન છાંટીને બળી જશે. હવે મરવું તો કઠણ છે, છતાં લ્યો સાવ સહેલું લાગે છે, કેવો માણસ વિચિત્ર છે. એટલે ભગવાને માણસને બનાવ્યા પછી ભગવાને નવરો નથી, માણસ નવરો નથી, એટલે જ ભગવાન પછી બહુ ગુપ્ત એવું સ્થાન છે, દૂર દૂર ત્યાં જઈને સંતાઈ ગયા છે. નહીં તો પેલા સલાહ આપી હતી ભગવાને, બનાવ્યા પછી ભગવાન ધરતી ઉપર જ હતા, પણ અમારે રોજ સવારમાં આવીને કકડાટ કરે, આ નથી ને તે નથી ને આટલી ખોટ ને આટલું આમ તમને આવડ્યું નહીં, આ સલાહ દે ને પેલો સલાહ દે ને, ભગવાન થાકી ગયા બધાને સાંભળી સાંભળી બોલો. ત્યાં ભગવાન એવરેસ્ટ ઉપર જઈને બેસી ગયા, ત્યાં ત્યાં છીંગની હિલેરી પહોંચ્યા, ત્યાંથી ભાગ્યા, આવવા મીંડ્યા બધા. ભગવાને પાછી મીટિંગ કરી, હવે ક્યાં જવું, તો કે ચંદ્ર ઉપર વૈયા જાવ ત્યાંય મીંડા જવા, મંગળ ઉપર વૈયા જાવ ત્યાંય પાછા મીંડા પહોંચવા. પછી ભગવાનને નારદજી મળ્યા. નારદ તું બતાય મારે ક્યાં જાવ, આ બધા માણસને બનાવ્યા પછી હક નથી. મહારાજ એક જ વસ્તુ કરો, માણસના હૈયામાં પેસી જાઓ, ત્યાં કોઈ દિવસ માણસ જોશે નહીં અને તમે એને જડશો નહીં. અને માણસ એવો ઊંધો છે એ આમ બધે જોશે પણ આમ નહીં જોવાય. તે દિવસનો ભગવાન પછી આપણા સૌના હૃદયમાં છુપાઈ ગયો છે, એટલે ભગવાનને નિરાજ છે અને આપણને અજંપો છે. સીધી સાધી વાત, સમર્પણ કરે કસાય આપે ભગવાનને અર્થે સંતને અર્થે કામ થઈ જાય. કેટલું આત્મસમર્પણ, આ જ એક વાત છે. આત્મસમર્પણ તો આપણે જેમ પહેલા કહ્યું ને બહુ કઠણ છે, બધી વસ્તુઓ નિક્ષેપ કરી દેવી એટલે, પણ છતાં આપણે જે સમજીએ છીએ એ કઈ નાની વાત નથી, આમાં જે કહ્યું એ નાની વાત નથી. એના પર બે વાત બહુ મધુર છે, કઈ પછી બહુ મીઠી, એક બે મીઠી વાત છે. ખોપાળાના જેઠા માણિયા ગામમાં સાધુ આવ્યા, એની બધી વ્યવસ્થા થઈ ગઈ, પછી થોડું કામકાજ છે ખેતરવાડીનું બધું હોય, મોસમ હોય આવતી હોય, એટલે એને ઘરે પત્નીને કહેતા ગયા કે હવે જે દૂધ છે ને આપણી પાસે દોવાયું છે ભેંસોનું, એ બધું તું સંતોને મોકલી દેજે અને હું જાઉં છું થોડુંક કામ છે. હા 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 કરી. ભગતને ખેતર કે એવું કંઈ કામકાજ હોય જ, કંઈક પશુઓનો ચારો લાવો એવું મહત્વનું કરવું પડે, તેમાં તો વ્યવહાર છે. ત્યાંથી પછી પાછા આવ્યા એટલે એના ઘરના કીધું કે તું દૂધ મોકલાવી દીધું તે, તો કે ના ના હું તો પછી ગોટા વાળે ને, પછી ઈચ્છા ન હોય એટલે ગોટા વાળે પછી, એટલે કે ના ના હું તો પછી ભૂલી ગયેલી, મેં તો મેળવી દીધું એટલે જમાવી દીધું ને એ બધું કરીને, એટલે કાંઈ મોકલું નથી, પછી રહી ગયું કામમાં કામમાં ભૂલી ગઈ. હું તો આપણે આમ કોઈ કે હું ભૂલી ગયો પછી એને શું કહેવું એમ. એટલા જેઠા માણ્યા કે અરે રે રે રે, દૂધ મોકલવાનું ભૂલી ગયું તો સાધુ બિચારા ખાશે શું? તને ઘરવાળી શું કે કહે, લા સાધુ શું ખાય છે, શું સાધુ છાશ ખાશે, શું ખાય છે, છાશ ખાશે, લે હું ખાશે, દૂધ ન હોય તો છાશ ખાશે સાધુ. જેઠાભાઈ બોલ્યા નહીં, જેઠા ભગત કાંઈ રૂમઝમ રૂમઝમ કરતો દિવસ તો હોય ગયો, રાત પડી ગઈ, વહેલું પડ્યું સવાર, કુકડાના કહુકારા થઈ ગયા, ઘરવાળા જાગ્યા, હાથમાં બગોડું ને પેલો દોરડું લઈ અને જ્યાં ફરજો કે વાડો કે હોય ત્યાં ભેંસો બાંધી હોય, બે ભેંસો હતી અસલ એવી ભેંસો, દૂધના ધોરિયા આમ થઈ ગયા હોય નીચે એવા, ચારે આંચળ જાણો ચાર ચાર સમુદ્ર લટકાવ્યા હોય એવા એવી ભેંસો, વળેલા એવા મોટા સરસ ગોળ શિંગડા, એના ઉપર કોડિયા મૂકીને મથો મત ઘી ભરી દો, તેલ ભરી દો અને માથે દીવા કરો, ગિરનાર સુધી હાલ્યા જાવ તો કોડિયું હલે નહીં, આવી ભેંસો હતી. હવે દોરડું બોગડું લઈને જ્યાં ભેંસને દોવા માટે જાય જેઠા માણિયાના ઘરના, ત્યાં બે ભેંસો જ નહીં, ફાળ પડી ગઈ દોડતી આવી, એ સાંભળો બબલાન બાપા તેથી બોલતા નહીં, મનોજ અહીંયા આવ્યો, વાસણ ઉટકી નાખ, પાણી ભરી આવ, લોટ બાંધી નાખ, અને ઓલો પછી બરમુડો પહેરીને કથરોટમાં લોટ બાંધતો હોય, આપણને એમ લાગે ખૂંટીઓ ઉથરેટી ઉલાળે છે. એટલે સાંભળ્યો બબલાન બાપા ક્યાં ગયા? હા શું છે? હું રાડે રાડ થઈ ગઈ, બે ભેંસુ નથી. ભેંસુ ક્યાં ગઈ? ભેંસુ બે ગઈ ગઢડા. અરા રા રા રા, તમે દઈ આવ્યા? હા તે શું વાંધો છો, તે ભેંસો દઈ દીધી તે દુજાણા વગર, હવે છોકરા શું ખાય છે? છોકરા છાશ ખાય છે. સાધુ છાશ ખાય, છોકરા છાશ નો ખાય? હું ખાઈશ ને તું ખાઈશ. ભેંસ બેંસ કશું નથી, દૂધ બુધ હવે કઈ મળવાનું નથી. સાધુ ઘેર આવ્યા, ક્યાં રોજ આવે છે, ક્યારેક આવે, આટલું દેતા તને જીવ મળ્યો? ત્યાં રાત દી ધૂળની હારે આ શરીરને ધૂળ જેવું કરીને કમાણી કરતા હોય, અને કલ્યાણના મોકા આવે, વાપરવાના મોકા આવે, ત્યારે તમે આડા પડવા હાટું પરિણાશ. સાધુ ખાશ ખાશ છાશ ખાશ. અરે સાધુ તો પાણી પીને વિયો જાય, એ તારા દૂધ ઉપર થોડો નભે છે, પણ તને દેતા જીવ કેમ ન આવ્યો? હવે હું છાશ ખાઈશ, તું છાશ ખાય, છોકરા છાશ ખાશ, ત્યાગ કરી દેવો. જો આજ આ વાત જે છે ને, જે નથી એ તેદી આ વચનામાં ત્યાં સાંભળ્યું છે કે નહીં સાંભળ્યું એ તો મારો રામ જાણે. આપણે તો સાંભળીએ છીએ ને વિવેચન કરીએ તોય ન વર્તાય. આમ સાધુ નો ત્યાગ કરી દેવાય, પણ આ થોડો ત્યાગ કરી દેવાય. અને કરી દે છે, નથી મેળાવતો સાધુ ત્યાગ જ કરી દે છે. કરી દે ત્યાગ એનો વાંધો નહીં, પણ આવડી આવડી દે. સાધુ છાશ નહીં, સાધુ ગાળ્યો ખાય.
વરસ આખા એક વરસ સુધી આમ આમ છોકરા હોય બધા ઈચ્છા છે, એક દૂધનું ટીપું લાવવા દીધું નહીં. જે સાધુ એ ખાધું નહીં તો હું નો ખા ત્યાં. એનાથી એક મીઠી વાત તમે જો, બારપટોળી બાબરિયાવાડનું ગામ, બારપટોળી ગામ, કાળુ વાવડિયા એના ભાઈ લોમો વાવડિયા, એ ભાઈઓ એમાં કાળુ વાવડિયા મોટા, બહુ સમજદાર, આહિર વરણ હોય પણ આમ સમજણ તો ભાઈ તમે જુઓ. દાદા ખાચરને કોઈ સંતાન નથી એટલે દાદાને કીધું કે મહારાજ, મહારાજ કે દાદા હવે તારું બીજું લગ્ન કરવું છે. દાદા ખાચર ના પાડી, પણ પછી કીધું કે મહારાજ જો તમે પોતે મારી જાનનું ગાડું ચલાવો, રથ હાંકો, તો દાદો પરણવા તૈયાર. અને આ બધા સંતો જાનડીઓ થાય તો દાદો પરણે. આવી જાન ક્યાંની જૂથ મહારાજ હા પાડી. એમાં આ કાળુભાઈ આવ્યા, કાળુ વાવડિયા. મહારાજ કે કાળુભાઈ આપણે દાદાનું ફરીથી લગ્ન કરવું છે, યોગ્ય ઘર ને યોગ્ય કન્યા ગોતજો. ભલે મહારાજ. એ ફાળીઓ બાંધી નીકળી ગયા. એ પંથકમાં પછી ભટવદરના નાગપાલ વરુના દીકરી જસુબા નજરમાં આવ્યા, નક્કી જ કરી નાખ્યું. એટલે નાગપાલ વરુ કે ભાઈ સાહેબ મારી પાસે, એક તો અત્યારે દુષ્કાળનો સમય, મારી પાસે એવી મૂડી નથી કે આવડા મોટા ગામ ધણી અમે પછી, તમે જે જાડી જાનની વાત કરો છો કે એમાં તો કેટલાય 500 સાધુ આવશે ને ખુદ ભગવાન આવશે ને આ બધા, તો એ હરિભક્તો તો મારી સરભરા થાય નહીં, મારું તો વાટકીમાં શિરામણ. કાળુભાઈ કે તમે જરાય ચિંતા કરો, પૈસો મારો ને પ્રસંગ તમારો. અને કાળુ વાવડિયા એ તમામ ખર્ચ ઉપાડી લીધું, ખર્ચ નહીં વ્યવસ્થા પણ ઉપાડી લીધું, માંડવાનું મુખિયાર એ જ, બધો ખર્ચો મારો, વ્યવસ્થા મારી, હું કરાવું પ્રસંગ. કેટલું સમર્પણ તમે વિચાર કરો. કઈ શ્રીજી મહારાજ કીધું નથી, કન્યા ગોતવાનું જ કીધું હતું, ખર્ચો ઉપાડ લેવાનો, વ્યવસ્થા માથે લઈ લેવાનું નહોતું કીધું. સત્સંગ માટે જ જીવે છે, ઘરમાં તો ખાલી સ્થિતાન અટક્યા છે, અટક્યા છે ખાલી, નક્કી થઈ ગયું. પછી અહીંથી જાન જૂતી છે ભાઈ, એ દાદાનો રથ બળદ ગાડું, ખુદ શ્રીજી મહારાજ રથી થઈને બેઠા છે. એક પછી એક ગામ આવતા જાય છે, એ સંતો કીર્તનો બોલતા હોય, નિષ્કુળાનો છાઈને વારો આવે ને એ કીર્તન બોલે ભાઈ, અવિદ્યા છે નકટી નાર, એનાથી દૂર ભાગો છો. મહારાજ કે રેવા દો રેવા દો, આમાં તો દાદો ઉલ્લી નકામ હેઠો ઉતરી જશે.
પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એને બધા કીર્તન કુંદનપુર વિવાહ રચ્યો, અને મુક્તાનંદ સ્વામી પછી બ્રહ્માનંદ સ્વામી ઉપાડ્યો, ગઈતી ગઈતી ભરવાનેર, ગઈતી ગઈતી ભરવાને. કેવા કીર્તન! શું છે? કેસરી એવા ઘેરે નટવર દીઠ રાજી માણારા. ઓહો, બ્રહ્માનંદ સ્વામી ગાતા છે અને પડછંદા બોલતા છે, એ ગામડાના પાદરમાંથી જાન જાતી છે, આખું ગામ હલકીન ગામડું ગામડું બહાર નીકળતા, આવી જાન ક્યાંય હોય? સાધુ બેઠા હોય એ જાડી જાન. એ નાગપાલ વરુને આંગણે આવી, સમયા થયા શરણાયો, સ્વર સુર્યા ઢોબી ધોબીના ઢોલીના ઢોલ ઢબુક્યા, મંગળ ગીતો ગવાણા, માંડવે વરરાજા પખાણા, જસુબાન દાદા ખાસર માયરા ચોરીએ બેઠા, ધામધૂમથી લગ્ન થયા. કાળું વાવડિયા અને નાગપાલ વરુએ કીધું, મહારાજ બધી વાતનું સુખ છે પણ પાણી નથી. મહારાજ કે હા, વીવડો ગાળો, એ થોડો ખાડો ગાળ્યો ને પાણી આખી જાન ને મળ્યો, હજી પણ એ ખાડામાં આખું ગામ પાણી પીવે છે. આવી સરસ મજાનો પ્રસંગ થયો. હવે પણ કહેવાની વાત એ છે, લગ્ન થઈ ગયા પછી જાન ની વિદાય થઈ, એટલે જાન નીકળી, મહારાજ બધાને લઈને નીકળી ગયા. કાળુભાઈ તો આગેવાન હતા એટલે એને બધું થોડો વહીવટનો બધો સંકેલો આ તે બધું કરવું પડે, એટલે કીધું એના નાનાભાઈ લોમાને, તું હારે હાર જા અને આપણે ગામ બાર પટોળી મહારાજને આપણે ત્યાં રોકવાના છે, આખી જાનનું આપણે સરભરું કરવું છે, આપણે ત્યાં પ્રભુ રોકાય, દાદો રોકાય, આ જાનનું સ્વાગત થાય, સમયો થાય, લાડુ પાડુ જવે, આ બધા આરામ કરે ને આપણે જાનને દાચું દઈએ. જા તું હરે હરે રહેજે, અને મહારાજને આગ્રહ કરીને તું રોકી પાડજે, હમણાં હું અડધો કલાક મોડો પડીશ, થોડોક આ વહીવટ હંકેલ લો અને પછી હું પહોંચો. લોમો હરે હરે જાય છે, આવી ગયું બાર પટોળી ગામ, એકદમ લોમા વાવડિયા આડા ફેર્યા. મહારાજને કીધું, મહારાજ મારા ભાઈ કીધું, હું કહું અમે તમારા સેવક, અમારા ઘેરે જઈને ઉતારા કરો, આપ ઉતારો કરો, સંતોના ઉતારા કરો, દાદાના ઉતારા કરો, અને પછી નિરાયતે સુખરાયત કરીને પછી આગળ વધજો. મહારાજ કે નાના નાના રોકાવાય, અમારે તો જલ્દી વહેલું ગઢડા પહોંચવું છે. અરે મહારાજ ના 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 ના, તમારે રોકાવું જ જોઈએ, મારું એટલું માને. મહારાજ કે પણ ઉતાવળ છે, તમે લોમાં એટલું આગ્રહ કરો, અમારે જવું જ છે, કોઈ રીતે રોકાય. અરે મહારાજ પણ અમારું કાંઈક ગ્રહણ થાય. અરે તારે ગ્રહણ કરાવવું હોય તો અમે ગ્રહણ કરી લઈએ, પણ અમે રોકાશું નહીં. શું મહારાજ હું તમને આપું? એટલે એમ કર, ગોળ છે ગોળ, તો મારે આ બધા બળદ છે ને એને ગોળ ખવડાવો છે. ઊભે રસ્તે ઉતાવળે જવાનું તો બળદને ગોળ ખવડાવે તો થાક ન લાગે, એટલે તું ગોળ લાવી લે. ગોળનો આખો મોટો પટારો ભરેલો, મોટો ખાસા એવા એક બે પટારા ગોળના ભરેલા, ભીલા જે દેશી આવતા નહીં, પણ આને થઈ ગયો હળો આવો હોનાની વીટી જેવો ગોળ ઢોરને ખવડાવી દેવાનો. એટલે મનમાંથી એમ ઓલું થઈ ગયું ને એક સેકન્ડમાં, એટલે ના પડાઈ ગઈ, મહારાજ ગોળ તો નથી, મહારાજ કઈ વાંધો નહીં, તો ગોળ ન હોય તો કઈ નહીં, તો હારો હવે અમે નીકળીએ છીએ. એ રાજી દેજો, જાનવાઈ ગઈ હતો ને ગોળ, ના પડાઈ ગઈ, મોહ લાગી ગયો કે ઢોરને ખવડાવો. એમ કીધું હોત કે સાધા આ બધા લાણ વેચવી છે સાધુને મર તો દઈ દે. જુઓ આ જીવ જીવની આપણે ક્યાં હમણાં સમજણ કરીને આપણે, એ ભાઈ તો આગળ ગોળના ભીલા કાઢી દે, પણ પેલે ઢોરને ખવડાવવાની વાત આવી એટલે મનમાં ના પડી ગઈ. જાન તો મહારાજની ત્યાં રૂમા રૂમા કરતી કરતી ગીત ગાતી ગાતી એ સહજાનંદ સ્વામી જાન લઈને નીકળી ગયા. અને લોમા વાવડિયા મારતે ઘોડે અડધો કલાકમાં જ આવીને પૂછ્યા, ત્યાં લોમા વાવડિયા એના ઘરના દરવાજામાં જ ઉભા હતા ઢીલે મોઢે. ક્યાં મહારાજ? મહારાજ નથી રોકાણા ભાઈ, મેં બહુ આગ્રહ કર્યો. અરે પારે પગ મૂકવા જ નહોતા ને. અરે પગની ક્યાં વાત કરો, મેં તો પાઘડી ઉતારીને અરજ કરી પણ ન રોકાણ, એ બહુ ઉતાવળ છે ભાઈ, મને જવા દે, મેં તારું નામ દીધું પણ ન રોકાણ. અરે પણ છેલ્લે છાશ પાણી કરાવાય, દૂધ પાણી કરાવાય, કાંઈક કરાવાય, પાણી પીવડાવાય, ઘડી ગાડા છોડે, બળદ વિરામ કરે, બળદને પાણી પીવડાવાય, સંતોને કાંઈક ખબર, એવું કાંઈક તો કરવું હતું. કાંઈ ન કીધું એમણે? કાંઈ ના, એમણે કીધું ભાઈ કે ગોળ હોય તો લાય, મારે બળદને ખવડાવો છે. હા તે બે પટારા ભીરા છે, પણ ભાઈ મારાથી ના પડાઈ ગઈ કે મહારાજ ગોળ નથી, મને એમ થયું કે ઢોર ને ક્યાં ખવડાય તો, અરે ફાઈટ રે તને. અક્ષરાધિપતિએ ગોળ માગ્યો અને તે ના પાડી, ફટ છે તને. હા ભાઈ, મને એક સેકન્ડમાં બોલાઈ ગયા પછી ભૂલ થઈ ગઈ, ક્યાં તો ગાડી આમ રૂમઝૂમ કરતા બળદ નીકળી ગયા, મારી ભૂલ છે, હું તારીએ માફી માગું ને મહારાજની માફી માગું. મારે કેમ ના પડાઈ ગઈ, આપણે તો વેચાઈ જવાનું હોય મહારાજને માટે, પણ મારા વાળું મને ક્યાં જન્મના પાપ તે મારે ના પડાઈ ગઈ. અને પછી તો વાત વહી ગઈ વહી ગઈ. અરે હાલ હાલ હાલ, માર તે ઘોડે જાય, ગોળ હું આખું ખોવડા વેચી નાખીએ પણ એને જવા દેવાય? આ આપણી ભક્તિમાં ધૂળ પડી ગઈ, કલંક લાગી ગયું આપણા કુળને. કૂતરું ઘેરેથી ભૂખ્યું નથી જાતું અને લોમાં તે સામ આપણા પ્રભુને ગોળ ની ના પાડે. અરે ગટરમાં નાખી દે ને તોય ગોળ દઈ દેવાય. હા ભાઈ, બધી વાત સાચી, ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું. દોડતા ગયા, ત્રણ ગાઉ ઉપર જાન પહોંચી ગઈ હતી, ત્યાં જઈને આડા પીડ્યા અને ધૂળમાં કાંઠામાં બે ભાઈઓ પાઘડા ઉતારીને દંડવત મીંડ્યા કરવા. મહારાજ બળદ ગાડામાં રહેતા, રે વાવડિયા, એ રાખો રાખો રાખો. કાળુભાઈ ચોધારા છે, લોમો ચોધારા છે રડે. મહારાજ અમારી ભૂલ થઈ, મારા ભાઈની ભૂલ થઈ, પણ મહારાજ કાળુભાઈ કે મહારાજ હું અરજાસ કરું છું, હવે પાછા વળો અને મારે ઘેરે મહારાજ તમે પગલા કરો, રોકાવો મહારાજ. અમારા ખોવડા તો નરક થઈ ગયા, મહાન થઈ ગયા મહારાજ. નાના નાના તમે ઓછું ન લાવો. કાળુભાઈ હવે પાછા આવીએ, જાનને મોડું થાય. અરે મહારાજ, અમારાથી ગોળની ના પડાઈ ગઈ, તમે કુરાજી થઈ ગયા, અમારું જીવું ઝેર થઈ ગયું. મારા આના કરતા તમે અમને તમારા જે ઝેર દેતા જાઓ તો અમે પતી જાય એમાં, કે અમારે તો જીરવાતું નથી મહારાજ. અરે મહારાજ કે કાળુભાઈ, તમે આટલી બધી લોમાં કાળુ વાવડિયા તમે સેવા કરી અને ગોળ નો આપ્યો, એટલામાં હું સહજાનંદ નારાજ થઈ જાઉં તો ભગવાન છે નો, તમારી સેવા જોઉં અને તમે એમ માનો છો કે મને ગોળ નો દીધો. હા ભૂલ છે, સત્સંગમાં કુરબાન થવું જોઈએ, ભગવાનને કુરબાન થવું જોઈએ. નાનામાં નાનો સાધુ માગે તો એ તમારે દેવાની તૈયારી હોવી જોઈએ, પણ ભૂલ ખાઈ ગયા તમે, પણ નારાજ નથી થયો. આટલી બધી સેવા કરી હોય અને તમે એક ગોળ ન દો એમાં હું નારાજ થઈ જાઉં તો હું મારી મોટાઈ શું કામની? તમે મારા મારા સિરતાજ છો, મારા તમારા ઉપર બે હાથ છે, તમે જરાય ઓછું લાવો માં. પણ હવે પાછી તો જાન તમે વ્યવહારિક રીતે વાત કરો, ત્રણ ગાંવ અહીં આવ્યા, ત્રણ ગાંવ પાછું જવું, અને જાન કોઈ દી વરરાજાની પાછી ન વળે એ તો એક વ્યવહારિક વાત છે. વરરાજાનું ગાડું જતું હોય તો બીજા પાછા વળી જાય, પણ વરરાજાનું ગાડું પાછું વાળીને ટન ન મારે એ તો ખબર છે ને. અને હવે જાન પાછી કેમ વળે, એ તો લોક રીતિ નથી. હા મહારાજ, વરરાજાનું ગાડું પાછું તો ન વળે તો બસ હવે જવા દે. જો વરરાજો હારે ન હોત ને તો મહારાજ કે હું માણકીને પાછી વાળીને આવી જા. આજ વરરાજો છે, વરરાજાનું ગાડું પાછું ન વળે, બરાબર છે ને, એટલે હવે તો જવા દે. એ આખી જાન એને ચાલી ગઈ, લોમો ને કાળું એમને ઉભા રહી ગયો, ક્યાંય દેખાય ત્યાં સુધી જોતા રહ્યા, પણ મનમાં બે ઢીલા ઠપ થઈ ગયા. હા 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 હા, ગજબ થઈ ગયો. ઘરે આવ્યા, આખું ઘર ભેળું થયું ને હાલો એ જ સાંભળે કે આપણાથી ગોળ દેવાનો નહીં, આપણને આટલી બળતરા ન થયો. હારું ના પડાય કે કઈ બોળ ગોળ તો રહ્યો હશે, આપણે ક્યાં એવું મોટું પાપ કરી નાખ્યું છે. આખું ઘર રોયું અને કાળુભાઈ અને લોમાએ નક્કી કર્યું કે આપણે ગોળ દીધો નથી, આજથી ગોળ ખાવો હરામ છે. ગોળનો ટુકડો જ નહીં, ગોળમાં જેમાં ગોળ નાખ્યો એ વસ્તુ નહીં. શાકમાં ગોળ નાખ્યો હોય, દાળમાં ગોળ નાખ્યો હોય, જેમાં ગોળ નાખ્યો એ કોઈ વસ્તુ જિંદગી ભર હવે ન ખાવી, ત્યાગ કરી દેવો. ભાઈ એ બધાએ ગોળ તો છોડી દીધો, પણ એનાથી મીઠી વાત તો એ છે કે એની ત્રણ ત્રણ પેઢી સુધી બે વર્ષનું છોકરું ગોળ ખાતું નહોતું. ત્રણ ત્રણ પેઢી સુધી, ત્રીજી પેઢીએ જેઠુર બાપા હતા એના આખા પરિવારમાં, કેવડો મોટો વિસ્તાર હોય પછી તો ત્રણ પેઢીએ, બે વર્ષનું છોકરું કોઈ ગોળની કાંકરી ખાતું નહોતું. અમારા વડવાએ ગોળ ન દીધો એની પ્રતિજ્ઞા છે, અઘરાજ છે, ગોળ ખવાય નહીં. અને જુઓ સત્સંગ સમર્પણ જુઓ, ત્રણ ત્રણ પેઢી સુધી હવે અમારે ગોળ ન ખવાય, અમે સહજાનંદ સ્વામીને અમે ગોળ ન દીધો. શું કેવી વાત છે! એટલે હવે એને શું બાકી રહે તમે જો, અને કેટલી ખુમારી હોય ત્યારે રે, નહીતર તો આપણે રહ્યા હોય શનિવાર રહ્યા હોય તોય બપોરે જમ્યા હોય એકટાણું કરવાનું હોય તોય સાંજે કોકને ત્યાં બેસવા જાય, નવ ભજીયા ખાઈ જાય પછી થૂ 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 મારે એકટાણું છે, એટલે નવ ઉલાડી ગયો આવડા આવડા મોટા બટાટાના, પેટ ભરાઈ રહ્યું પછી તને શનિવાર સાંભળ્યો. કઠણ છે, કઠણ છે, બહુ કઠણ છે. એટલે જે સમર્પણ અને દીનતા એ તો પાયો અને શિખર બંને છે. બહુ 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 મીઠી વાત છે આ તો, શું કહીએ. થોડીક જ વાત છે આમાં, ભાગવતની અંદર બહુ મીઠી એક વાત છે કે જે વસ્તુ ખાવાથી રોગ થયો હોય એ જ વસ્તુનો જો વૈદકીય રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો એ જ વસ્તુ પછી રોગ મટાડે. ઘી ખાવાથી રોગ થયો છે તો ઘીનો એવો દવા સાથે પ્રયોગ કરવામાં આવે તો એ જ પાછું ઘી રોગ મટાડે. સાપ કરડે એને સાપનું ઝેર જ આપે છે અને સાપ ઉતરે છે, સમજ્યા તમે? પણ આપણે સીધે સીધું સાપનું ઝેર ચડાવે તો મરી જાય, પણ છે ઝેરનું મારણ ઝેર છે. એમ કહેવાની વાત શું છે કે સંસારના જે પદાર્થોથી આસક્તિથી આ સંસારનું બંધન થયું છે એ જ પદાર્થોને ભગવાનને સત્સંગને અર્થે વાપરી નાખે તો આસક્તિ તૂટી જાય. ગાંઠ જે રીતે બાળી છે એ અવળા જ્યારે આમ ખોલે ગાંઠ છૂટી જાય. દિશા જ બદલવાની છે, દિશા જ બદલો ખુલી જાય. સંસારમાં સમર્પણ કઈ ઓછું છે? બૈરા છોકરા માટે રાત જાગે છે, દેશ પરદેશ ખેડે છે, મેણા ટોણા ખાય છે, ક્યાંય નીચું પડવું હોય, નીચું નમવું હોય તો પાઘડા ઉતારી પગમાં પડે છે, વ્યવહાર પ્રસંગ આવે તઈએ ગરજે ગધેડાને બાપ કહેવા પડે છે, નોકરીની ગરજ હોય તો બોસની ગાળો ખાવી પડે છે. કે ઓછું કરવું પડે છે, કેટલું સમર્પણ છે. અને મરતા મરતા એ વીલ શું કરે, મારા નાના છોકરાને એટલું દેજો, મારી નાની દીકરીને એટલું દેજો, મોટાને એટલું દેજો, મારા હાટું એટલું રાખજો, અહીં મકાન બનાવજો, ભાણીને એટલું દેજો. મરતા મરતા એ કોને આપે છે? જેને ગાળો દીધી હોય એને જ દે છે. સંસારમાં સમર્પણ ક્યાં છે? અને દીનતાનો તો વાત જ મૂકી દો. એક જણા એને નાનકડી વાતો, એની પત્ની એને કીધું, મનોજ કાલે બપોરે 12 ને ટકોરે તું અહીંયા ઘરે હાજર થઈ જજે, નહીં તો તને ખબર છે ને મારી પ્રકૃતિની, હું સીધે સીધી નહીં તો ભૂંડે ભૂંડી, 12 ને ટકોરે તું અહીંયા હાજર હોવો જોઈએ. તને પતિ મનોજ શું બોલે ખબર છે? તારી વાત મંજૂર, પણ મને તું ચોખવટ કરી દે એટલે ઝઘડો ન થાય. 12 ને પહેલો ટકોરે આવું કે 6લે ટકોરે આવું? કેટલું સમર્પણ, કેટલી દીનતા, કેટલું આજ્ઞાંકિત પણ, 1લે ટકોરે આવું કે 12મે ટકોરે આવું? વારે વાર અને છે, ભલે આ બોલો નહીં પણ સંસારમાં તો છે જ. હું ઘણાને મારી પાસે જોઉં ને આમ બેઠા હોય પણ એના ઘરવાળાને રિંગ આવે ને મને એમને મૂકીને વ્યા જાય, પૂછે નહીં કોઈ હેલ્પ કઈ નહીં, તારે સામી જે કરવું એ કરે. હવે મારે તો મારે કડછા કલેક્ટરનો ફોન આવી ગયો, એમને ઊભા ઊભા થાય આમ, હો હરખું ઊભવાનો એને ટાઈમ ન રહી, બોલો કોઈ આમ સરખી પોસ્ચરમાં ઉઠવાનો એને વેળ ન આવે, આમ 3 પાંખડા થઈ જાય ને એમ સીધો આમ ટેકો લીધો ન લીધો. હું જોઈએ રાખો કે હો સમર્પણ ને દીનતા તો ગજબ કી હે. ગમે એવા અહીં બેઠા હોય ને, અહીં ઘણી વાર હરિભક્ત સંતો પાસે બેઠા હોય પણ દરવાજે એમના ઘરવાળા બેઠા હોય, ત્યાંથી છોકરો આવે, આલો ને બા બોલાવે છે, રવાન હોવું જોઈએ એની ના નથી. હશે બધી વાત સાચી છે. બહેરાઓમાં એક શરીરગત અમુક સ્વભાવ હોય છે, ઈર્ષા હોય છે, ચીટકી પણ હોય છે, જીદી પણ હોય છે, વલણની પકડ હોય છે, નડવાનો સ્વભાવ હોય છે, આ બધું બહુ હોય છે. બહેરાના શરીરમાં આ બધા દુર્ગુણો પડ્યા હોય છે, એમનો વાંક નથી, થોડા વખાણે કરવા પડે. પણ એ જ સમર્પણ અહીંયા જેને આવે છે ત્યારે એનું પરમ કલ્યાણ થઈ જાય છે. એ જ દીનતા બસ અહીંયા આવે છે, સત્સંગમાં કામ થઈ જાય છે. તો આવો આ ષડવિધ શરણાગતિ જે છે ને, એમાં છેલ્લા બે ની વાત મીઠી બહુ લાગતી હતી એટલે પાછી ફરી ફરીને ઘૂંટડા આવ્યા. એ જેમ જેમ યાદ આવતું ગયું એમ તમને કહેતો ગયો, પણ મને બહુ ગમતું હતું એટલે મેં આ વાત કરી. આ છે છ બાબત જેને સિદ્ધ થઈ જાય એ પૂરેપૂરો શરણાગત જીવ કહેવાય. હવે જે પૂરા હોય એને તો ભગવાન કેવો જાળવે છે. હવે મીઠી થોડી થોડી વાત છે, આ થોડું મોડું થઈ જાય તો વાંધો નથી, જો કે પૂરું કરી દેવું જોઈએ, પણ હવે આમ શું કરું, આજે લઈ લઉં, આજે ભલે લઈ લઉં, ભલે એક વાગે. એટલે શું છે કે પૂરેપૂરો જે શરણાગત છે એને તો ભગવાન કેવો જાળવે છે. બિલાડીના બચ્ચાને એની બિલાડી માં જેમ જાળવે, મોઢામાં જે મોઢેથી ઉંદરને પકડે ભેચા કાઢી નાખે ને, એ જ મોઢેથી બિલાડી એના બચ્ચાને પકડે પણ જરાય ક્યાંય ઈજા થાય નહીં. બિલાડી તો વચ્ચે આંખો મીચીને લોચતું જ હોય ઊંઘમાં, અને સાત ઘર ફરે ત્યારે બિલાડીને બચ્ચાને આંખ ઉગડે, એ સાચું છે, ફેરવતી જ હોય છે, પણ બચ્ચાને કોઈ જાતની વિચાર ચિંતા ગ્લાની ખરી, બધી એની જવાબદારી માની. એમાં છ જેણે પૂરા કર્યા ને એ નરસિંહ મહેતા કહેવાય, એ મીરાબાઈ કહેવાય, એ દાદા ખાચર કહેવાય, એ વાહિદા એનો સહજાનંદ સ્વામી પરબ્રહ્મ એના વાહિદા વાળે, એના નલિયા એ ચાળે ચડાવે, એના ખેતર ખળા ઢંકાળા એ રાખે રખાવેટ એ કરે. પર્વતભાઈ એ કે હું તો કેમ, હું તો સેવક છું, આ બેઠો ઘરનો ધડી તો આ બેઠા સામે બેઠા, એને પૂછો શું ક્યાં શું છે, શું છે, કેમ છે, મને શું, મને હુકમ કરે તો થાય, બાકી હું આ ઘરનો ધણી નથી. એને એ પર્વતભાઈ કહેવાય, એને દાદા ખાચર કહેવાય, એને ઝીણાભાઈ કહેવાય, એને સુરા બાપુ કહેવાય, એને પ્રહલાદ કહેવાય, એને નરસિંહ મહેતા કહેવાય, એને મીરાબાઈ કહેવાય. આવા બધા છે ભાઈ, એને એને ચિંતા તો ઓલાને હોય છે, આમને હોતી નથી, એને જેલમાં પૂરી દેતો શું બેઠે. હે, પણ જે એવા નથી, મતલબ કે આપણે બધા, એના માટે આ શ્લોક મહત્વનો છે. કયો? શરણાગત પાપ પરવતમ ગણયિત્વાન તદીય સદગુણ અણુમાપ્યતુલં હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પાપના પહાડ હોય, કચાસ ભલે ગમે તેટલી હોય, પણ હે સહજાનંદ સ્વામી તમે એવા દયાળુ છો કે એનામાં કાંઈક નાનો સરખો ગુણ હોય એને તમે બહુ મોટો કરીને માનો છો. બસ આ ભગવાનની શું દ્રષ્ટિ છે અને માનવની શું દ્રષ્ટિ છે. આપણે કોઈને જોઈએ છીએ કે કોઈની સાથે અથડામણ થાય છે ત્યારે આપણને પહેલા જ એના બધા અવગુણ દેખાય છે, એકેય ગુણ દેખાતો નથી. સતત આપણે જે ફ્લિકરિંગ થાય છે એ બધા અવગુણ, ઈર્ષાળો છે, કપટી છે, દંભી છે, માની છે, નડતર્યો સ્વભાવ છે, કકળાટીઓ છે, બધા આવા, એમાં એકેય ગુણ નહીં દેખાય. આપણી આ પ્રકૃતિ છે, ગુણ હોય એ બધા અવગુણ દેખાય. ત્યારે ભગવાન સહજાનંદ સ્વામીનો સ્વભાવ શું છે, એવા એકાંતિક સંતોનો સ્વભાવ શું છે, એ જીવને જોવે, શરણાગતને જોવે, દોષ ગમે તેટલા, એમાં ગુણ કેટલા છે દ્રષ્ટિ જોવો તમે. સહજાનંદ સ્વામી એને એને એમ કહે છે કે પાપનો પહાડ છે, આપણી પાસે પાપનો પહાડ કોઈ આવે એટલે આપણે તરત એના પાપ દેખીએ છીએ, ત્યારે સહજાનંદ સ્વામી આપણો છે એ જોવે છે મારો શરણાગત છે એમાં ગુણ કેટલા છે. ભગવાનને પેલા ગુણ નજરમાં આવે છે અને જીવને બધાય જીવના પેલા અવગુણ નજરમાં આવે છે. એટલે આપણે જીવ છીએ અને ઓલો જગદીશ છે, એના ગુણ કેટલા છે પોતાનો માન. અને પોતાના હોય ને એના કોઈ દિવસ અવગુણ દેખાય નહીં. દેખાય કાળું ભોદા જેવું સીધી લોકોનો છોકરો હોય, પણ એને તો હ મારો છોકરો એટલે, અને આપણને એમ થાય કે આને બદલે વાંદરું ગોઠવી દીધું હોય તોય વાંધો ન આવે, પણ એને અતિ સુંદરમ શું, કારણ પોતાનું છે, પોતાનું છે. નકે દેડકું ચોટાડ્યું હોય, નાક હોય, વર્ણન બહુ નથી કરવું, પણ કેવું હોય અને ઘણી વાર આપણે તો રૂબરૂ જોઈએ છે, અમારા તમે સંસારી હો એટલે તમને એમાં અમુક વસ્તુનો ન ખ્યાલ આવે, એટલા માટે તમે અંદર છો અને કાંઠે બેઠા હોય ને બધું દેખાય. અમુક લોકો દર્શને આવે એમ છોકરું તેડીને આવતા હોય, હવે એને આપણે છોકરે જોઈને છોકરું જોઈને તો આપણને એમ લાગે કે આને જોયા પછી આપણને બે કલાક તો ઊંઘ નહીં આવે. તો એના પપ્પા એના બાપુજી હોવું જ જોઈએ, આ તો મોહ છે અને હોવું જ જોઈએ, ના નથી કઈ, નહીતર તો બાળકને જનની ઉછેરે કેમ, માવતર મોટો કેમ કરે, ઘોડિયામાં જ ગળું દબાવી ના દે, પરમેશ્વરની માયા છે. પણ એનું પોતાનું છે એટલે એને મીઠું લાગે. આ બે નાકમાંથી ઇન્ડિકેટર્સ ચાલુ હોય તો એને કેવી બચીઓ ભરે. ઇન્ડિકેટર સમજાઈ ગયું ને, લીંટની આમાં હરવાણીઓ ફૂટતી હોય પણ તોય કેવું વાલ કરે. અને એની લીંટ એ પાણીમાં પડી ગઈ હોય તો એ પાણી બાપ પી જાય, માં પી જાય, અવગુણ દેખાતું જ નથી. એક જણાનો છોકરો હતો ને, તે પાડોશમાં જઈ, પાડોશમાં એને સરસ મજાનું ઝાડું ઝાડું ફળાવ ફળાવ ઝાડું હતું, કઈ ચીકુ કે દાડમ કે એવું કઈ હશે, તે ત્યાં હીંચ્યો અને મોટી ડાળ આખી કડાડો ભૂસકતી ભાંગી નાખી. અલગ અલગ પાડોશી આવીને અમને કીધું કે આ ભાઈ તમારો ટપુડો છોકરો, આમ તો જુઓ અમારો ઝાડ ભાંગી નાખ્યો, આખી ડાળી ભાંગી નાખી, આમ તે હોય એને કઈક તો. અરે ભાઈ હવે એમાંનું શું કરવાનું હોય, એ તો પાગલ છે યાર, હવે એ તો પાગલ છે. એટલે પાડોશી તો પછી વૈયા જાય ને, પાગલ છે એને શું કેવું. હવે બીજે દીઠ્યો તો આવો પાણો લીધો અને પથ્થર લીધો અને પેલાના ઘરના જે જવા દીધો ને કાચની બે બારી તોડી નાખી. એટલે વળી પેલા લોકો આવ્યા, અરે ભાઈ તમારા છોકરા અમારા ઘરની બે બારીઓ કાચની તોડી નાખી, તમે આમ જો. અરે યાર કીધું ને યાર પાગલ છે, એ તો પાગલ છે યાર, પાગલ છે. વળી પેલા વિયા ગયા, ત્યાં સરસ મજાની 7-10 લાખની ગાડી પાર્ક કરી, એની પાછળ આવડો પાણો લીધો, 10-12-15 હજારનો લેન્સ થાય એ લેન્સનો ભૂકો બોલાવી દીધો. પેલા લોકો પાછા, અરે યાર તમારા છોકરા મારા ગાડીનો લેન્સ તોડી નાખ્યો, આટલી કિંમતી ગાડી મર્સિડીઝ ગાડી અને આવી ગાડી તોડીને કાચ 20-25 હજારનો ભૂકો બોલાવી દીધો. અરે યાર કીધું ને યાર એ તો પાગલ છે, પાગલ છે યાર. ત્યારે પેલા લોકોએ કીધું, એ પાગલ છે તો ભાઈ તમારા ઘરના બારી બારણા કેમ નથી તોડતો. હા એટલો પાગલ થોડો છે એ, પાગલ છે પણ એટલો બધો પાગલ થોડો છે. આવે છે એવું ગુણ? આવે નથી આવતો. કેમ નથી આવતો? પોતાનો છે. એમ સહજાનંદ સ્વામી કે મારે જે શરણે થયો છે એને હું પોતાનું માનું છું, મને એના ગુણ દેખાય છે પણ અવગુણ પેલા દેખાતા નથી. જીવા બાપુ એના અવગુણની વાત થાય, દાદા ખાચરના કાકા કેટલા અવગુણ, કેવા કર્મ. અંતકાળ આવ્યો છે, ઢુલિયે પીડ્યા છે, પ્રાણ પીડાય છે, એમના દીકરી અમૂલાબા એટલા બધા ભક્તરાજ, મીરાનો અવતાર સમજો, જીવવાન લાડુબા સાથે એકાત્મ ભાવ થઈ ગયેલો અને મહારાજની સાથે એટલો પ્રેમ. યમુલા દોડતા દોડતા આવ્યા મહારાજની પાસે, ઢગલો થઈને મહારાજને કીધું, મહારાજ મારા બાપ પ્રાણ પીડાય છે, હવે એના દેહ નહીં રહે, તમે કૃપા કરીને દર્શન આપવા આવશો? મહારાજ મોજડી પહેર્યા વગર ભાગ્યા હો. જો કરુણાળુ શરણાગત પાપ પર્વતમ ગણિતવા અને તદીય સદગુણમ. અરે એની વેલે વચ્ચે દુષ્કાળ પડ્યો, ખાવાનું ન રહ્યું અને મહારાજને ખબર પડી કે અમુલાએ આવીને કીધું, મહારાજ મારો બાપ આત્મહત્યા કરવા તૈયાર થયો છે. કાં કાં અમુલા, ઘરમાં અનાજનો એક દાણો નથી, મારો બાપ કે હું અફીણ ગોળીને પી જાઉં, મરી જાઉં, હવે રહેવું નહીં, મારે શું જમાડ, તમને શું જમાડો, અભ્યાગતોને શું જમાડો. મહારાજ કે હા હા એવું હોય. મહારાજ પોતે ઉઘાડે પગે દોડ્યા, દાદા ખાચાના માણસોને કીધું, બે બળદગાડા અનાજના ભરી અને એને ઘરે ઠલવાવી દીધા. મહારાજ કે જીવા બાબુ અમને કેવું તો જોઈએ, તમારે અનાજ નથી દેતો હશે કોઈ, જે આટલો બધો હેરાન કર્યો હોય એને. કરુણાળો કેવો હે. રમુલાભાઈ કીધું કે મારો બાપ પ્રાણ પીડાય છે. મહારાજ એકદમ ઉભાડે પગે દોડ્યા, મહારાજ એના ઢોલિયાને ઈ ઉપર બેસી ગયા, માથા પર હાથ ફેરવવાના અને જીવા બાપુએ ધ્રુસકે ને ધ્રુસકે ભોક મૂકી પગ પકડીને બેઠા થઈ ગયા. મહારાજ હે મહારાજ, મહાધમ છું, બહુ પાપી છું. મહારાજ કે હોય એવું નહીં યાદ કરવાનું. અરે મહારાજ આ દાદાના ખળા રોકાવનાર કાળા કામ કરનારો હું. અરે મહારાજ આ ગોપીનાથના મંદિરને ભાવનગર જઈને રોકાવનાર હું. પડલીવાળા ભાણ ખાચરને ઉશ્કેરીને આ પાળાઓ અને 18-18 ઝાટકા તલવારના વાગે મરણતોલ કરી નાખે એ કામ કરનારો હું. આ જેઠામણ મેરામણ ગોવાળે માંડવ ધારણા ઉશ્કેરીને હલ્લા કરવાની યોજના કરવા વાળો હું. અડધી રાતે મહારાજ જાજરૂમાં ઓલા બુઢા દાદલને ઉભો રાખીને તમને કટકા કરી નાખવાની પેરવી કરવા વાળો મહારાજ હું છું? કેટલા મહારાજ મારા કાળા કામ ગણાવું મહારાજ? હું તો કંસ અને શિશુપાલથી પણ હેઠો ગયો છું મહારાજ. રડતા રડતા ચોધારાસુએ કહે છે, મેં એવા કામ કર્યા મહારાજ, મારો કોઈ રીતે ઉદ્ધાર નથી. અમુલા કહે છે, મહારાજ મારા બાપનો ઉદ્ધાર થશે. એને જીવા બાપુનો જમણો હાથ મહારાજે પોતાના હાથમાં લઈ અને ડાબા હાથમાં લઈને જમણા હાથથી આમ ફટકારીને કીધું, જીવા બાપુ તમારું કલ્યાણ હું કરીશ, તમે જરાય ઉદાસ ન થાવ. ના મહારાજ, મારા કરેલા કર્મોને હું જાણું છું, દુનિયા જાણે છે, મારો ઉદ્ધાર થાય એમ નથી, મને મારે મોતે મરી જવા દો, મારો ઉદ્ધાર ન થાય. નહીં 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 જીવા બાપુ, તમારું કલ્યાણ હું કરીશ, તમારું કલ્યાણ હું કરીશ, તમારું કલ્યાણ હું કરીશ, ધીરજ રાખો. મહારાજાને માથા પર હાથ ફેરવી આશ્વાસન આપી દાદાના દરબારમાં પાછા આવ્યા. અમુલા બાજુમાં બેઠા છે અને મહારાજ દાદાના દરબારમાં પહોંચ્યા અને જીવા બાપુને દેહ મૂકી દીધા. દાદાના દરબારમાંથી માણસો અગ્નિ સંસ્કારમાં બધે ગયા. એ વાત પૂરી થઈ, સાંજની સભા થઈ. હવે તમે જોજો, એ દાદાનો દરબાર લીમડો, નીચે સભાથી સંતો બેઠા છે, મુક્તાનંદ સ્વામી જેવા સંતો બેઠા છે. સભાની શરૂઆતમાં પહેલી વાત મહારાજ આ કરી, મુક્તાનંદ સ્વામીને કે સ્વામી તો કહા? સ્વામી હા મહારાજ. સ્વામી હા મહારાજ બોલો. અમે જીવા બાપુના કલ્યાણ કર્યું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે તો મહાસમર્થ છો, અનંત કોટી બ્રહ્માંડના પતિ છો, પાછા અધમ ઉદાહરણ ને પતિત પાવન છો, તમે કલ્યાણ ન કરો તો કોણ કરે? મહારાજ તમે સમર્થ છો અને કરુણાળુ છો, અધમ ઉદાહરણ છો, પતિત પાવન છો, તમે કલ્યાણ કરો જ. હા પણ સ્વામી હજી વાત જોજો, અમે એના ત્રણ ગુણ જોઈને કલ્યાણ કર્યું છે. એ મહારાજે ક્યા, શું પ્રસંગ છે એમ? એ મહારાજે ક્યા? સ્વામી સાંભળો, આને સાચી શોક સભા કહેવાય, આને સાચી શોક સભા કહેવાય, આને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય, શોકાંજલિ કહેવાય. સ્વામી પેલો એ અમે શેરડી જમતા હતા ને, એને બાપુ એને ત્યાં અમે હતા, જેવા બાપુ ને ત્યાં હતા, અમને લઈ ગયા હતા ભાવથી, અમને રોક્યા હતા, બપોરનો ટાણું હતો, ચાર વાગ્યા સુમારે છે, અમે હાથે શેરડી ફોલી અને જમતા હતા, જીવા બાપુ સામે બેઠા હતા. પણ સ્વામી એ શેરડી છોલતા છોલતા ખાતા ખાતા મને શેરડીનો છોતો આંગળીમાં વાગી ગયો, લોહીની ધાર થઈને. તો એ જમાને 1000 રૂપિયાનું સોનાના તારનું મોડીડો એટલે સાફો જીવા બાપુએ બાંધ્યો હતો, એ સાફો એકદમ ઉતારી અને કિંમતી મોડીડું મંડી એને ચરાડા દઈને ચીરી પાટો બનાવીને મારી આંગળીએ જીવા બાપુએ બાંધી દીધો. એ ગુણ મેં યાદ રાખ્યો, કિંમતી મોડીડું આમ ફરાય નહીં, ફળાય નહીં, નહીતર પણ એને ફાડી નાખ્યો, અમારા ઉપર કુરબાન કરી દીધું. પછી એને પહેરા જેવું રહ્યું નહીં, એ મંડીલ રાજ સાફો કામનો ન રહ્યો, પણ ફાડીને અમને પાટો બાંધી દીધો. સ્વામી આ ગુણ અમારા બીજો, આપ તો ત્રણ કહેતા હતા, આ બીજો એ અમે એને ત્યાં હતા, શિયાળાનું ટાણું હતું, રાત ભાંગી ગઈ હતી, અમને ખૂબ ટાઈટ વાતી હતી, અમે કીધું દરબાર અને ટાઈટ બહુ આવી છે. તો જીવા બાપુએ રંગત ઢોલિયાને ફાડી, રાજ રંગત ઢોલિયાને ફાડી એનું તાપણું કરીને અમને સ્વામી રાતે તપાડ્યા ને એ ગુણ અમે નજરમાં લીધો. હા મહારાજ આપ તો દયાળુ છો, ગુણ ગ્રાહી છો. ત્રીજો મહારાજ શું કહે? ત્રીજો તો સ્વામી એનાથી નહીં ભાર્યા છે. કેમ? ચોમાસાનું ટાણું હતું, જીવા બાપુએ અમને એમને ઘેરે રાખ્યા હતા, એના રહેણાંકના ઘરમાં અમારો ઢોલિયો હતો, પણ મેઘલી રાત શ્રાવણ અષાઢના વરસાદ ક્યાંય નાખી નજર ન પડે સ્વામી, અનરાધાર મુશળધાર વરસાદ પડે, એમાં અર્ધેક રાત ભાંગી છે સ્વામી, અમે આ કોઈને કીધું નથી હો. હા હા મારા શું થયું? સ્વામી મને અડધી રાતે મને બહિર્ભૂમિ જવાનો સંકલ્પ થયો, એટલે જાજરૂ જવાનો, મને બહિર્ભૂમિ જવાનો સંકલ્પ થયો. અરે મેં જીવા બાપુને કીધું, બાપુ મારે બહિર્ભૂમિ જવું છે. બહિર્ભૂમિ એટલે સમજાણું ને, જાજરું જવું, ટોયલેટ. મારે બહિર્ભૂમિ જવું છે. જીવા બાપુએ એક પણ મિનિટનો વિચાર કર્યા વગર એણે જાણી લીધું કે આ વરસાદમાં ક્યાંય બહાર જવાય એમ છે નહીં. પણ તરત જ એમણે કોષ લઈને રહેણાંક ઘરમાં ખાડો ગાળી, ચૂલાની સામે ખાડો ગાળી અને મને ત્યાં બેસવાની સગવડતા કરી આપી. એ જીવા બાપુનો ગુણ મેં નજરમાં લીધો. આ ત્રણ ગુણને લીધે અમે એનું કલ્યાણ કર્યું છે. શું વાત! મુક્તાનંદ સ્વામીને આંખમાં આંસુ આવી ગયા. મહારાજ, આપ તો ખરેખર ગુણગ્રાહી છો, અદમ ઉદાહરણ છો, પતિત પાવન છો. અણુ જેટલા ગુણને બહુ ગણી, નહીતર એના કલ્યાણ થાય એવા સંભવ છે? જીવા બાપુના જે તમે ઇતિહાસની દ્રોહ કથાઓ તમે માંડો તો ન થાય, કલ્યાણ કરે છે. હવે એક વસ્તુ સૂત્રાત્મક વાત છે, જ્યાં ન્યાય હોય ને ત્યાં પ્રેમ ન હોય. અને સૂત્રની જેટલું સમજવું એટલું તમારી બુદ્ધિ ઉપર મૂકું છું. જ્યાં ન્યાય હોય ત્યાં પ્રેમ ન હોય, અને પ્રેમ હોય ત્યાં ન્યાયની વાત ન આવે. એમાં પછી કઈ ત્રાજવા હોય, એ તો દહી જ દેવાનું હોય, ઉલાળી જ દેવાનું, ઉડાડી જ દેવાનું, ફના થઈ જવાનું હોય. અને ન્યાય તોળાય તો ત્યાં પ્રેમ નથી, કૃપા નથી, ઉદારતા નથી. ન્યાયમાં ઉદારતા છે ભાઈ, એ તો આટલું છે, પાંચ ને પાંચ રૂપિયા આપ્યા, પાંચનો માલ આપ્યો, એમાં શું? પણ પાંચ રૂપિયા આપ્યા, તમારે માનો કે મોટર લેવી છે, ગાડી લેવી છે, સ્કૂટર લેવું છે, સ્પ્લેન્ડર લેવું છે, અને દુકાનદારને એમ થાય કે આને ગમે છે, પણ કિંમત કેટલી? તો 45,000. મોડું થઈ જાય તમારું વાટકી જેવડું, 45,000 આપો અને તમને સ્પ્લેન્ડર આપે, એ ન્યાય છે. પણ દુકાનદાર કે તમે કેમ ઢીલા પડી ગયા, ઢીલા તો પડી જાય ને, મારી પાસે મૂડી નથી, આટલી નથી. જા દોસ્ત, તારી પાસે જેટલી હોય એટલી મૂક, સ્પ્લેન્ડર લઈ જા, આને કૃપા કહેવાય. અરે મારી પાસે 500 રૂપિયા છે, બોલો વેચાણ જીભાન છે, 500 રૂપિયા મૂકી દે, સ્પ્લેન્ડર લઈ જા, આને શું કહેવાય? કૃપા કહેવાય, આને પ્રેમ કહેવાય. એમ ભગવાનનો ગુણ કૃપા છે, એ ન્યાય કરવા બેસે ને તો મારા તમારા કોઈના કલ્યાણ ન થાય. ન્યાય કરવા બેસે ના થાય, કૃપા છે. ત્રાજવું લઈને બેસે તો પાપનું છે ને, ત્રાજવું ઊંચું જ ના થાય. થાય જન્મ જન્મ ના છે, આ જન્મ ના જ થોડા, પણ એ કૃપા કરે છે, ન્યાયનું ત્રાજવું માંડતો નથી. અને ભાઈ એક કવિના મને થોડાક દોહા અને એ સાખીઓ ને એવું છે, પણ આજ મને હૈયે નથી અને મોઢે આવતા નથી. કોઈ દી મેં એના ઉપર બહુ લક્ષ્ય આપ્યું નહીં, પણ અત્યારે મને આ સ્ફૂર્ણા થાય છે. એ કવિએ એમાં ભગવાનને શું વાતો કરી છે, કૃષ્ણ ભગવાનને, હે માધવા, તું ભૂલકણો છો, તું ભૂલકણો છો. પેલી કુબજા, એને તમને થોડુંક આમંત્રણ આપ્યું તો આખી તમે રાજરીત કુળ રીત ભૂલી ગયા, કે આને ત્યાં જવાય કે ન જવાય, બધું ભૂલી ગયા તમે. કુળની રીત ભૂલી ગયા, રાજરીત ભૂલી ગયા, લોકરીત ભૂલી ગયા, તમારી મર્યાદા ભૂલી ગયા, અને એને ઘેરે જ રાત રહ્યા. તું ભૂલકણો છો, તું ભૂલી ગયો. અને ભગવાન, હે માધવા, તું કેવો ભૂલકણો છો, ક્યાં દ્વારિકાધીશ, ક્યાં આનંદ બ્રહ્માંડનો ધણી, હે 14 લોકના ધણી પ્રભુ, પણ મહાભારતનું યુદ્ધ મંડાણું તો તમે અર્જુનનો રથ હાંકવા બેસી ગયા, ઠકુરાય ભૂલી ગયા. અને તમે સેવકાઈ કરી, સારથી પણ એટલે કેવું, અને મહાભારતમાં અર્જુન તમને હુકમ કરે એમ તમે રથ ચલાવ્યા, મધ્યમાં રથ સ્થાપન કરો, ભલે અર્જુન, તમે ઠકુરાય ભૂલી ગયા. આવો તો ભૂલકણો છો, ત્યાં કુળરીતી ભૂલી ગયો, અહીં ઠકુરાય ભૂલી ગયો. કેવો ભૂલકણો છો માધવા તું! ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી કે શ્રી કૃષ્ણ હથિયાર નહીં ધારણ કરે એવી પ્રતિજ્ઞા કરી છે. શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરી મહાભારતમાં કે હું શસ્ત્ર વિહીન રહીશ, હું ક્યારે હથિયાર હાથમાં ધારણ કરીશ નહીં, બસ અર્જુનનો રથ હાંકીશ, શસ્ત્ર નહીં ઉપાડું. ભીષ્મ દાદાએ હામી પ્રતિજ્ઞા કરી, કૃષ્ણને કહી દેજો કહી દેજો એને શસ્ત્ર ન લેવાની પ્રતિજ્ઞા કરી છે, હું સામે ગંગા પુત્ર ભીષ્મ ગાંગેય દેવવ્રત પ્રતિજ્ઞા કરું છું શાંતનુ પુત્ર કે એ શ્રી કૃષ્ણને હાથમાં હથિયાર ન પકડાવું તો ગંગાનો પુત્ર કહેવડાવવાનું નામ મૂકી દઉં, એના હાથમાં હથિયાર લેવડાવું આ મારી પ્રતિજ્ઞા છે ને કહી દેજો. વિચાર કરો તમે, સામે ભગવાનને ચેલેન્જ કરવી કે એ ભલે કે હથિયાર નથી ઉપાડવા, ભીષ્મ એમ કે હું મારું ભીષ્મ ગંગા પુત્ર કહેવાનું શાંતનું પુત્ર કહેવાનું નામ કાઢી નાખું, ચોપડામાં ચેકી નાખું, કાઢી નાખું, જો એ દેવકી નંદનના હાથમાં હથિયાર ન ધરાવું તો ગંગા પુત્ર ભીષ્મને કહાવું મેં, આખો છંદ છે અહીંયા રૂવાણા બેઠા થઈ જાય એવા, ગંગા પુત્ર ભીષ્મ મેં કહાવું ના, કહેજો દેવકી નંદનને આવી જાય યુદ્ધના મેદાનમાં, ભલે એની પ્રતિજ્ઞાઓ યાદ રાખે. આ વૃદ્ધ હવાહોવરનો ડોહો એના હાથમાં હથિયાર ન ધરાવે તો કેજો, વાત કર. અને શું માધવા, એ જટાજૂટ યુદ્ધ જામ્યું, ઉછળે નાગજમ બ્યાણ અસમાન અછળ ધડવાતી ચીચ ઉડે, રક્તદર થયેલિયા ને બાપડા હાથીને અશ્વ ડૂબે, પવન ઘોર ઝપાટે કેળ વન ધર પડે, એમ પૃથ્વસર કંઈકના ઢંઢ પડ્યા, મારો મારો નાહલેક બોલતી હોય એમાં ભીષ્મ દાદા એક બાણ છોડે હજારો છેકડો જાણે પાંખાળા સર્પો આકાશમાં ઉડતા હોય અને ફૂટબોલના દડા ઉડતા હોય એમ માથા ઉછળતા જતા, જાણે દેવતાઓ ગેડી દડે રમતા હોય એવું મહાભારતના યુદ્ધમાં જયારે ખેલ મંડાણો. નજર પડતી નથી કે બાણ ક્યાંથી આવે છે ને ક્યાં સમાય છે, ને અર્જુન નામ જોઈ રહ્યો છે બાઘા મંડળની જેમ કે પ્રભુ આ ક્યાં, તો ડોહો વિફરી ગયો છે, એક એક બાણ થી આમ એક એક હજાર માણસોના ધડ ઉડતા જાય છે, અને શ્રી કૃષ્ણ પણ આમ લથબથ થઈ જાય છે, અને જાણ્યું કે અર્જુન જશે આ ડોહો સાફ કરી નાખશે, ત્યારે શ્રી કૃષ્ણ એ રથની ધોસરી ઉપર લગામ મૂકી અને એકદમ છલાંગ ભરી યુદ્ધના મેદાનમાં ભાંગેલા રથનું પૈડું હાથમાં ઉપાડી અને દેવકી નંદન ઉપડ્યા છે. શ્રી કૃષ્ણની પાછળ અર્જુન મહારાજ દોડ્યા છે કે મહારાજ આપની પ્રતિજ્ઞા છે હથિયાર ધારણ નહીં કરવાની, ધરતીએ કહ્યું કે મહારાજ આપ ભીષ્મ પ્રતિજ્ઞા ચૂકો છો, આપે પ્રતિજ્ઞા લીધી છે કે હથિયાર ધારણ નહીં કરો, ધરતીએ પગ પકડ્યો અને આપ પ્રતિજ્ઞા લીધા પછી હથિયાર કેમ ધારણ કરો છો, અર્જુનને પણ ઠેબું મારી દીધું, ધરતીને પણ ઠેબું શ્રી કૃષ્ણે મારી દીધું, આજ ભીષ્મ દાદાને માર્યા વગર મૂકું નહીં, અને જેવું ચક્કર ચક્કર ફેરવીને જેવું પડ્યું ગોળ ગોળ ફેર, બ્રહ્માંડ ફરવા માંડ્યું, દેવતાઓ સૂર્યચંદ્ર ઝાંખા મીંડા પાડવા, આખી કૌરવ સેનો હાહાકાર થઈ ગયો, દેવકી નંદન કૃષ્ણ હથિયાર ઉપાડે પછી કોઈ બચે નહીં, પણ એને જેવું હથિયારને વેગ પકડ્યો અને છોડવાની તૈયારી થઈને અગ્નિ ગોળા છૂટવા માંડ્યા, ભીષ્મ હથિયાર નીચે મૂકી દીધા, બસ મહારાજ મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ છે, આપને મેં હથિયાર ધરાવી દીધા છે, શ્રી કૃષ્ણે ચક્ર ફેંકી દીધું, આને હથિયાર ન કહેવાય. આ તો રથનું પૈડ્યું છે, હથિયાર ક્યાં છે, મેં ક્યાં મારી પ્રતિજ્ઞા તોડી, આના જેવો મુસ્તદી માણસ દુનિયામાં કોઈ થયો નથી, મેં મારી પ્રતિજ્ઞા તોડી જ નથી, આ હથિયાર કેવા, ભીષ્મ દાદે કીધું મહારાજ સફાઈ ન કરશો, આ તમે ચક્ર છે રથનું પૈડ્યું જ છે નો ડાઉટ, પણ તમે એને ફેરવીને છૂટું મૂકો તો અમે તો કોઈ બચે, તો ના એમાં કોઈ બચે નહીં, તો જે મારી નાખે ને એને શસ્ત્ર કહેવાય, પછી ગમે તે હોય. દેવકી નંદન આપને હથિયાર ધરાવ્યા, મારી પ્રતિજ્ઞા પૂરી થઈ છે, પણ પ્રભુ આપે પ્રતિજ્ઞા તો તોડી નહીં. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, દાદા મારા ભક્તોની પ્રતિજ્ઞા તૂટે એ મને મંજૂર નથી, મારી પ્રતિજ્ઞા તૂટવી હોય તો તૂટે, એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી અને મારા ભક્તની પ્રતિજ્ઞા રાખી છે, મને લાખો કરોડો યુગો સુધી ગાળો મળજો, પણ મારા ભક્તને કોઈ ગાળ દે છે ત્યારે મારાથી સહન થતી નથી, એની પ્રતિજ્ઞાઓ તૂટે એની આબરૂ જાય. હરિને ભજતા હજુ સુધી કોઈની લાજ, જતા નથી જાણીને એમ વદે છે વેદ પુરાણ. કેવી કેવી વાતો છે ભાઈ, મારા ભક્તોની લાજ જાય એ મને ગમતું નથી. તો પ્રભુ તું કેવો છો, પ્રતિજ્ઞા ભૂલી ગયો, હાવ ભૂલકણો ભગવાન છે કે મારે હથિયાર ધારણ ન કરવું એવી પ્રતિજ્ઞા લીધી હતી, તોય તમે પ્રતિજ્ઞા ભૂલી ગયા, ભૂલકણા ભગવાન છો, તમારી ભૂલની તો હું કેટલી કેટલી ગણના કરનારું પ્રભુ. પણ છેલ્લે કવિ જોરદાર વાત કરે છે, પ્રભુ તમે બેશક ભૂલકણા છો, પણ હે માધવા મારા ગુના જો તું ભૂલી જાય તો સાચો ભૂલકણો ગણું માધવા તને. તો બધું ભૂલી જાય છે. એમ મેં જિંદગીમાં અનેક ગુનાહો કર્યા છે, એ જો તું ભૂલી જા તો હું તને સાચો ભૂલકણો ભગવાન ગણો. શું કઈ વાત કરી છે, શું કઈ વાત કરી છે. પણ ભગવાન ભૂલે છે, ભૂલકણો છે, ભૂલી જાય. આપણે 1962માં કોઈ સંભળાવ્યું હોય નથી ભૂલતા, કથા વાર્તા યાદ નથી રહેતી, પણ ગાળ કોઈ દીધી હોય ભૂલાઈ જાય, એ યાદ રહે છે. આપણે યાદ રાખવા જેવું યાદ નથી રાખતા, અને નથી રાખવા જેવું યાદ રાખીએ છીએ ત્યારે ભગવાન યાદ રાખવા જેવું યાદ રાખે છે, નથી યાદ રાખવા જેવું યાદ રાખતા નથી. આ ભગવાન કરુણાળુ છે, ઉદ્ધાર કરે છે. શું કરે છે એ, એ ભૂલી જઈને કલ્યાણ કરે છે, બરાબર ને. એક શબ્દ યાદ રાખજો, શરણાગત પાપ પર્વત. પાપ પહાડ જેવડા હશે એને માફ કરે છે, અપરાધ માફ કરતો નથી. ભગવાન ને ભગવાનના ભક્તોનો જે અપરાધ કરે છે, ભગવાનના ભક્તોનો, સંતોનો, સત્સંગીઓનો, ગરીબનો, બ્રાહ્મણનો, એ અપરાધ ભગવાન કેવું માફ નથી કરતા, તો એનો કલ્યાણનો પણ વિક્ષેપ થાય છે. પાપ પહાડ જેવડા હશે એવું માફ કરી દઈશ. હા, અપરાધ માફ થાય, જ્યાં થયા હોય ત્યાં માફી માગી લે. જીવા બાપુએ એની માફી માગી છે, પગ પકડ્યા છે, સામે પ્રત્યક્ષ છે. હું ગુનેગાર છું, હું કંસ શિશુપાલ કરતા હલકો છું, મારા નાથ માફી માગી છે, રડ્યા છે. એટલે એ એક જાળવા જેવો પોઈન્ટ છે. અપરાધ અલગ વસ્તુ છે, પાપ અલગ વસ્તુ. પાપ પહાડ જેવડા હોય ભગવાન કલ્યાણ કરે. કલ્યાણ એટલે શું? નહીતર આપણા અવગુણ જોઈને આપણને ક્યારે કલ્યાણ હાથમાં આવે નહીં. એટલે આપણા પાપને નહીં ગણીને, આપણા ગુણને નજરમાં રાખીને આપણને કોઈ પણ રીતે ભગવાન પાછા કલ્યાણનો જોગ આપે છે. બીજે જન્મે પાછો સત્સંગનો જોગ આપે છે, કલ્યાણની દ્વાર ખુલ્લી આપે છે, બધી સગવડતા સત્સંગની આપે છે, પણ જીવને દુર્ગતિ થવા દેતા નથી. આ આ ભગવાનની એક મોટી કૃપા છે. અને બીજી વસ્તુ એક સમજજો, કલ્યાણ તો અંતે કરે છે, જીવ દુર્ગતિ ન થાય એની ભગવાન કૃપા રાખે છે, ગુણને યાદ રાખીને. આ જીવનમાં પણ આપણે ગમે એટલા ખોટા અવળા કામ કર્યા હોય તો જ્યારે એની પાસે પ્રાર્થના કરીએ છીએ તોય પાછો ભૂલીને રક્ષા કરે છે, એ ગુણને જોવે છે. હશે, હાલો જીવ છે ને, એ બિચારો ભીષમાં છે ને, હાલો હાલો તો એને થોડું મદદ કરી દો. હા, આવો એનો સ્વભાવ છે. નહીતર આપણા ગુના એ જોઈને ક્યારે ભગવાન પીગળે એ વાતમાં માલ નથી, પણ છતાં આપણે બે એકાદશી રહીએ, બે પદયાત્રા કરીએ, જરીક કંઈક વ્રત કરીએ અને 5-25 દંડવત કરીએ, આંખમાં આંસુ આવી જાય, હારું હારું કરી દઈશું લ્યો, છે ને. એ બિચારો તરત જ આપણા ગુણને જોઈ અને ભગવાન આપણા ઉપર કૃપા કરે છે. પણ એનો અર્થ એવો છે, મન ફાવે એમ વર્તો એ તો કૃપા કરવાનો જ છે, એવો લાભ લેવાનો છે. એમાં એક સમજવા જેવી વાત છે, ઈરાદો ખોટો હોય એને પહોંચાય નહીં. એના કેવું છે, કૃપા તો તોય કર્યો, જોજો, ઈરાદો ખોટો હોય કે ભલે ભગવાન કૃપા કરવાનો જ છે ને, અંતે તો એ માફ કરવાનો જ છે ને, અને જયારે કઈ ત્યારે ભૂલીને કૃપા કરે જ છે ને, રક્ષા તો કરે જ છે ને, મન ભાવે વર્તો વર્તાય, ખોટું નથી. હાલો જી, હું એમ કહું, પણ થોડુંક યાદ રાખજો. છોકરું હોય નાનું, શિયાળો હોય તો સેજે થોડો મેલ ચડે તો એની બા છે એ છોકરાને લઈને એને પાણી નાખીને નવડાવે, સાબુ દે, ચોળે, છોકરાને ગમે નહીં, પણ એ 2-5 મિનિટમાં, કારણ કે મેલ જાજો નથી ને, એટલે ઘડીકમાં નવડાવે, ચોખ્ખો કરીને તરત પાછા એને ગરમ કપડા પહેરીને તડકે બેસાડીને છોકરું 5 મિનિટમાં ખુશ થઈ જાય, પણ એનાથી વધારે જેને મેલ ચડ્યો હોય તો થોડો મહળવો પડે, વધારે મેલ ચડ્યો તેને મસળવો પડે, અને છોકરો ટાટિયા પછાડે, રડે, મોઢામાં સાબુ જાય, આંખમાં સાબુ જાય, પણ માએને ચોખ્ખો તો કરે, દયા છે, મેલ છે, ભૂલ છે, અવળાઈ છે, બધું છે, ગંદકી ચડી છે, પણ છતાંય કૃપા કરીને એને ચોખ્ખો કરે છે. એમ ભગવાન કૃપા કરે પણ થોડો મસળે. એમાં જે ત્રીજા પ્રકારનું છોકરું એવું છે કે જાણી જોઈને ગંદવાડમાં કીચડમાં આળોટે, અને પછી જે કોણીએને હાથે અને બધી જે મેલના થર જામી ગયા હોય તો પછી એનીમાં બેસાડે, 2 થપાટ મારે, મર મારા પીટા બેસ અહીંયા, અને પછી ઉકળતું ફળફળતું પાણી કરે, એને સોડાને વડા બધે નાખે, અને આવડું નળિયાનો ટુકડો લઈ આવી અને પછી ઘસે, અને જે ચરણા પડે અને જે રાયડું પડે, લોહીના ટસિયા ફૂટી જાય અને છોકરું પછી જેમ ભેંસ છ મહિનાની હોય છાશ વગરની ગાંગરે એવી રાયડું પાડે, ખોળ મેં ઘરે ભાંગરોટા સંભળાય પણ તોય મા એને ગોઠણમાં માથું દબાવીને બે થપાટ મારજે, મારા પેટે તે રખડવું તો તઈ મેં અત્યારે તને પછી ધ્યાન રાખવું ને અહીંયા ભેંકડા તને તણ. એક કલાક સુધી છોડિયા કાઢી નાખે અને એ નવડાવી નળિયા ઘસ્યા પછી 8-10 દિવસ સુધી તો બધા ચીરોડા પીડાઓ એ બધી બળતરા લાય હાલે. એમ જાણી જોઈને આ બધું કર્યું હોય તો ચોખ્ખો તો કરે કૃપા કરીને, પણ પીડા બહુ થાય, પીડા બહુ થાય. ચોખ્ખો તો કરવો છે, દયા કરીને ચોખ્ખો તો કરે માવતર છે, એટલે એટલે ધ્યાન રાખવું, જાણી જોઈને ગંદકી ચોંટાડવી નહીં. થઈ જાય, ચોંટી જાય તો એને ભગવાન નહીં ગણીને થોડો સાફ કરીને, પણ એને જ્યારે કહે ત્યારે રક્ષા કરવા દોડી આવે છે, એને મદદ કરે છે. પણ એક વાત, જે પેલો કહ્યો ને એવો શરણાગત હોય એને મદદ કરવા આવે ને હાથો આયત આવે. નરસિંહ મહેતા કીધો ને આમ ગળામાં હાર નાખે, આમ એનું રસોડું કરવા આવે, એના બાપનું શ્રાદ્ધ કરવા આવે, સામે પાટલો નાખીને બેસે, રસોડા જમે, ઓર્ડર કરે, રસોડું પકાવે, બધે કરે, કામ કરે. પણ જે એવો ન હોય અને થોડી આવી બધી ગંદકી હોય, થોડી ભૂલો હોય તો ગણતા તો નથી, મદદ તો કરે પણ એ મદદ પરોક્ષ કરે. એટલે થાય શું, મદદ મળી જાય, બે દિવસ યાદ રહીએ, ઘણી વાર એમ લાગે ભગવાને કરી છે, ત્રીજે દિવસે એમ લાગે એ તો એની મેળે થઈ ગયું છે. અહેસાસ લાંબો ટકે નહીં, અને ટકે નહીં એટલે શું થાય, ભગવાનનો ભરોસો દ્રઢ ન થાય, એટલે પોતે નચિંત ન થાય અને સતત ગભરાટ રહે, ચિંતા રહે, ઉદ્વેગ રહે, એને પરિસ્થિતિ પોતાને સુખદાયક ન લાગે, ભગવાનનો આનંદ ન આવે. એટલે જે કહો પેલો એવો શરણાગત હોય પરમ સુખનો આનંદ આવે, દોષે ભર્યો હોય ભગવાન મદદ તો કરે પણ એની કૃપા છે એ ભૂલાઈ જાય અને ભગવાનની સાથે એને સુખનો તાર સંધાય નહીં અને પરમ સુખનો આનંદ આવતા એને બહુ જ વાર લાગી જાય. માટે જ્યારે ત્યારે આગળ કહ્યા એવા 6 બાબતો જેને સિદ્ધ થાય પરમ શરણાગતનું સુખ પામે, અને દોષ હશે તો જરૂર સામું તો નથી જોતા, અંતે કલ્યાણને માર્ગે ન વયો જાય ચૂકીને એની તકેદારી રાખે. પણ હા, કે સીધો જ અક્ષરધામમાં લઈ જાય એવું નથી, પણ ઘણી બધા રીતે એને પેલું ફરવું પડે, પીડા ભોગવે, ચોખ્ખો થાય, પણ ભગવાનને માર્ગે જાય. અને આ લોકમાં મદદ કરવી હોય તો પીડાય ભોગવવી પડે, મદદ પણ કરે પણ ભગવાનનો સુખનો અનુભવ એને આવે નહીં અને કૃપાનો એને જે અહેસાસ થવો જોઈએ એ પણ એટલો ન થાય, એટલે એટલો ભરોસો દ્રઢ ન થાય, પરમ નચિંતતા ન આવે. એટલે સાચો શરણાગત પરમ સુખને માણે છે, ભોગવે છે. આવો શરણાગતિનો આ પરમ મંગલ ગીત ગાતો આ શરણાગતનો શ્લોક છે અને એના પછીનો છે, બોલો કયો છે. ભવવારિધિ મોક્ષ સાધનમ ગુરુરાજ પ્રકટ સ્વસંગમમ પ્રકટી કૃતવાન કૃપાવશ સહજાનંદ ગુરુમ ભજે સદા. હજી એમાં થોડું કહી દેવું છે પછી જ તમને છોડવા છે, ના એટલા માટે મારું એમાં. એટલે આ શ્લોક છે એમાં શું કહે છે, ભવવારિધિ, ભવ એટલે સંસાર, સ્વારિધિ એટલે સાગર, સંસાર સાગરમાં મોક્ષ સાધનમ, સંસાર તરવાનું મોક્ષનું સાધન શું છે, ગુરુરાજ પ્રગટ સ્વસંગમમ, આપ રાજાધિરાજ ગુરુ અને ગુરુ સહજાનંદ સ્વામી પ્રગટ પુરુષોત્તમ નારાયણ, આપ પ્રગટ, આપનું પ્રત્યક્ષનું સ્વસંગમમ, સ્વયંનું સાક્ષાત સમાગમ, યોગ જોગ સંગ મળવો એ જ આ સંસાર તરવાનું ઉત્તમોત્તમ મોક્ષનું સાધન છે. એ પ્રકટી કૃતવાન કૃપાવશ, કૃપાને વશ થઈને આપે આ સંસારમાં એ સાધનને પ્રગટ કર્યું છે એવા સહજાનંદ સ્વામીને આપને હું વાર વાર બાર બાર સદા સદાને માટે ભજું છું. આપનો જોગ ક્યાંથી, ક્યાં કીડી, ક્યાં કુંજર, ક્યાં જીવ, ક્યાં પરાત્પર પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી અક્ષરાધિપતિ, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ, અનંત ઈશ્વરોનો ઈશ્વર, અનંત દેવોનો દેવ, અનંત કારણનો કારણ ક્યાંથી મળે, એ આજ આપ આવ્યા અને એવું આત્યંતિક કલ્યાણના મોક્ષના સાધનરૂપ આપ સામે આવી પોતાનો સંગ આપ્યો એ દયાથી આપ્યો છે. કેટલા બુદ્ધિશાળી છો દીનાનાથ ભટ્ટ, આ મળે નહીં પ્રભુ. એક સાક્ષાત પુરુષોત્તમનો સમાગમ કોઈ સાધુનો મળે, પણ જેને પામવો છે એનો સમાગમ કોને મળે? અને એ જ પાછો કથા વાર્તા કરે, એ પાછો દર્શન આપે, એ પાછો સેવા સ્વીકારે, એ આપણે ઘરે પગલા કરે, એ આપણી સાથે વાતો કરે અને સત્સંગનું સુખ આપે પ્રત્યક્ષ સ્વયંનું. એવું મહારાજ આપે જે સત્સંગનું પોતે જે સુખ આપ્યું છે એ કૃપા કરીને તમે પ્રગટ કર્યું છે, માટે આપને કોટી કોટી વંદન છે મહારાજ. બીજો મર્મ કે મહારાજ તમે એવું સત્સંગ આપનો જોગ પ્રગટ સાક્ષાત્કાર સતત થતો રહે એના માટે આપે શું સાધન પ્રગટ કર્યું છે. ઓહો મહારાજ, આપે જે વાતો કરી દીનાનાથ ભટ્ટ એને જ્યાં વાંધો પડ્યો હતો અને પછી સ્તોત્ર રચ્યું છે ને સુધર્યા ત્યારે, તો એ સાલ તો કદાચ સંવત 1883 ની પણ હોઈ શકે, પણ છે 82 પછી, તો વચનામત લખાય છે 1876 થી. દીનાનાથ ભટ્ટનો ઈશારો આમાં ઘણો બધો છે. એક તો આપનો જોગ, આપ જ સત્સંગ કરાવો, આપ જ દર્શન આપો અને આપ જ પાસે રાખો અને સેવા સ્વીકારો, આવું અદભુત મોક્ષનું સાધન આપે પ્રગટ કર્યું. બીજું, આપે જે વાતો કરી, આપે જે મુમુક્ષને માટે જે તાળા ખોલ્યા, એ જે વચનામૃતનો સંગ્રહ યુગ યુગ સુધી અનેક જીવોને માટે આ સાક્ષાત વાણી છે એને કોઈ મનન કરશે, વાંચશે, વિચારશે, આચરશે, એને આપ સ્વયંનો સાક્ષાત સંગ થશે, આવું સાધન આપે પ્રગટ કર્યું છે. આ ક્યાં મળે? વેદાહ પરોક્ષવાદી, પણ આ તો પ્રત્યક્ષવાદ છે. આમાં આપને હમણાં જ આપણે વાંચ્યું જીવનો મોક્ષ કેમ થાય, સિદ્ધિન ચટવાદ, એ જમાને એમણે જે વાત કરી એ આજ હું તમે પ્રત્યક્ષ સંવત 1800 આટલા અહીંયા દાદાના દરબારમાં બેઠા હતા, કે પછી અહીંયા કારિયાણીમાં બેઠા હતા, કેવો ઢોલિયો હતો, કયા મુખે બેઠા હતા, શું વસ્ત્રો પહેર્યા હતા, કંઠમાં શું ફૂલના હાર હતા, સામે કોણ કોણ બેઠું હતું, સંતો શું કરતા હતા, સાક્ષાત આવો જોગ તમે જે વહાવ્યો છે વચનામૃતના સંગ્રહ દ્વારા અનેક યુગ સુધી અનેક સમય સુધી મુમુક્ષુને માટે આપનો સાક્ષાત જોગ થઈ જાય પુરુષોત્તમનો, એવું આપે સાધન પ્રગટ કર્યું છે પ્રભુ, આપનો હું કોટી કોટી પ્રણામ કરું છું. ત્રીજી વાત, કેમ ભક્તોએ વર્તવું મહારાજ? એને શિક્ષાપત્રી લખીને આપી દીધી, લ્યો આટલું આટલું વર્તજો, 212 શ્લોકમાં જાજુ નહીં, પાળવાના તમારા હાથે 8 શ્લોક આવશે, આટલામાં હું શું આપીશ, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ આપીશ, એટલું નહીં નિજાશ્રિતાનામ સકલાર્થી હંતા, એની બધી જ પીડાનું હરણ કરીશ અને ભક્તિનું રક્ષણ કરીશ અને એની તમામ મનોકામનાને હું પૂર્ણ કરીશ. આવું જે તમે એક શાસ્ત્ર આચાર સંહિતા તમારે હાથે નિર્મિત કરીને જેનાથી વાંધો પીડ્યો છે દીનાનાથ ભટ્ટને, કે તમારું નામ નહીં અને ઓલો મયારામ ભટ્ટ ગામડિયાનો એનું એમાં નામ નાખ્યું અને નિર્વિકલ્પાનંદ આપણે એને પ્રારંભના પ્રવચનમાં આ વાત કરી છે, તો શિક્ષાપત્રી જેવું શાસ્ત્ર વિદ્વાન પુરુષ છે અને હવે તો મેધા ખીલી છે એટલે કહે છે મહારાજ આ ક્યાં મળે, એવું તમે મોક્ષનું સાધન પ્રગટ કર્યું છે. જાણે અજાણે કોઈ જીવ ચાલો કાંઈ માનતો ન હોય પણ શિક્ષાપત્રી વર્તે પ્રમાણે વર્તે તો એ જીવનું કલ્યાણ કેવું થાય? સહજાનંદ સામે રૂબરૂ આવીને બેસીને ઉભો રહી જાય ને, જે શિક્ષાપત્રીને ખાલી વાંચીને લેટિન અમેરિકામાં પેલા મેરિયા બોબડીલા જે સેક્રેટરી હતા યુનોમાં, એમણે ખાલી શિક્ષાપત્રી વાંચીને ગમી અને આખી રાત બેસીને મનન કર્યું અને એમને સૂઈ ગયા, એ જ દિવસે એને સ્વપ્નમાં સહજાનંદ સ્વામીએ દર્શન આપ્યા. સવારે ઉઠીને એ આપણા ચતુરભાઈ બાબરિયાને એમણે ફોન કર્યો કે આ તમે કયો છો, એ સહજાનંદ સ્વામી ટર્બન પહેરે એટલે પાઘડી આવી રીતના જામા આવી રીતનું, હા તમને કેમ ખબર, મને આજે રાત્રે એમણે સ્વપ્નમાં દર્શન આપ્યા છે, મારે તમારા સત્સંગી થવું છે અને એ મહિલા સૌથી પહેલા કંઠી મંગાવીને સત્સંગી 3 દિવસના ઉપવાસ કરીને થયા, આજે 1000 પરિવાર જેટલા લેટિનમાં સ્વામિનારાયણનું ભજન કરે છે, સરસ મંદિર બનાવ્યું છે, હું જઈ આવ્યો છું લેટિન અમેરિકા એમને ત્યાં, અને એ જે થાળ ગાય જમો થાલ જીવન જમ વાજી બેછો બાજો છિયા મેલા ઢાળી કટોરા કંચનની થાળી, પણ મજા પડી જાય, એ ઢોલકી ઉપર જે બધા ગાતા હોય, આંખમાં ચોધાર આંસુ જતા હોય, અને ભગવાનને લાડ કરીને આપણને ન આવડે એવી ફરાળી વાનગીઓ એકાદશીએ પણ બનાવીને જે થાળ કરતા હોય, એ વિરજી ભગત, એ ઘનશ્યામ ભગત, એ બધા અમે જે હારે રહ્યા છે, એમ થાય કે કહો અહીંયા મહારાજ લાડ લડાવે છે. તો એવું પર મોક્ષનું સાધન તમે પ્રગટ કર્યું શિક્ષાપત્રી જેવું શાસ્ત્ર. અરે મહારાજ, આપના ચરિત્રોનું ગુણગાન કરતો એવો સત્સંગ જીવન ગ્રંથ લખ્યો મહારાજ, એનું જે વાંચે છે મનન કરશે એવું જ આપે સાધન પ્રગટ કર્યું. અરે મહારાજ, આપે આઠ સત્શાસ્ત્ર શિક્ષાપત્રીમાં ખોળીને જે જીવને આપી દીધા, એ આઠ સત્શાસ્ત્રના નામ જે આપ્યા છે વેદાધિકના, મહારાજ આ અમૃત કોઈને હાથ ન આવે એવું આપે મોક્ષનું સાધન પ્રગટ કર્યું છે. કે આઠ સત્શાસ્ત્રને સામૂહિક રીતે વાંચીને મનન કરીને એ પ્રમાણે ચાલે જીવ આત્યંતિક મોક્ષને પામે. અને મહારાજ આપે પોતે જ પુરુષોત્તમ નારાયણે પોતાની રીતે પોતાના અનુયાયી તરીકે આપે સંતોને ભગવી કંથા આપી, અને એ જ સંતોની પરંપરા ભગવી કંથાની ફોજ તૈયાર કરી મહારાજ, અને એ સંતો સતત ગામડે ગામડે વિચરે અને અહર્નિશ કથા વાર્તાના મંદિરોમાં સભા મંડપ બનાવ્યા જેથી કથા વાર્તાનો પ્રવાહ દિગંતમાં વહેતો રહે. અને એવા આપનાથી દીક્ષિત પરંપરિત સંતો, દીક્ષા મંત્રશાસ્ત્ર દીક્ષા ધ્યાન આ બધા દેશ કાળ ક્રિયા સંઘ મંત્રશાસ્ત્ર દીક્ષાને ધ્યાન શુભ અને અશુભ એમ આ દીક્ષા ક્યાંથી મળે? પરાત્પર પુરુષોત્તમ નારાયણની એવું આપે, સાક્ષાત આપની ઓળખાણ થાય એવી સત્સંગની રીતિ નીતિ બાંધી એવું સાધન આપે સત્સંગનું. ષડંગ સંપ્રદાય, એકાંતિક સંપ્રદાય, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ધર્મ એમાં ક્યાંય ખોટ ન આવે, જીવના કલ્યાણમાં ક્યાંય ચૂક ન રહી જાય એવા સિદ્ધાંતો આપે સમજાવ્યા, એવો સત્સંગ સ્થાપ્યો, અને સંતોની પાસે કથા વાર્તાની આપી જે એક લહાણી કરી છે મહારાજ, એ કલ્યાણનું અતિ ઉત્તમ સાધન પ્રગટ કર્યું છે. અને મહારાજ આપે વડતાલમાં સંવત 1881માં આપના હાથે આપનું અક્ષરાધીશ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી અને શુદ્ધ ઉપાસનાનું જે દિગંતમાં તમે પ્રવર્તન કર્યું છે આવું મોક્ષનું સાધન મહારાજ આપે કૃપા કરીને પ્રગટ કર્યું છે, એવા આપ સહજાનંદ સ્વામીને મારા લાખ લાખ વંદન છે. આવું મોક્ષનું સાધન પ્રગટ કરી જે આપણને રાહબર બન્યું આ ભજ ભવ સંભવ સ્તોત્ર, મને તમને કંઈક એવી બે મીઠી વાતો સમજાવી કેવા જેવું આજે લગભગ મેં કહી દીધું છે, અને હવે જો કાંઈ થોડું બાકી હોય તો કહેવાય પણ, વિસ્તાર કરવો હોય તો કહેવાય પણ, અને ન પણ કહેવાય એવું છે. જે સૂત્રાત્મક હતું એ આજે લઈ લીધું, એનો વિસ્તાર પણ કરી શકાય, વિસ્તાર ન કરો તો એનામ છે. પછી તો દીનાનાથ ભટ્ટની એક ખાલી સ્તુતેંજલિ છે કે હું દીનજન છું, ભગવાન કૃપયા ત્વયા કૃતમ જનતાયામ ઉપકાર મિત્રસમ ક્ષમતે પ્રતિ કરતું મત્ર કહ કુરુતે દિન જનસ્તતંજલિમ. આપે જે આ ઉપકાર કર્યો છે એની હું કયા મુખે મહારાજ આપની પાસે કઈ વર્ણન કરું, હું તો બે હાથ જોડીને સ્તુતિ કરી શકું એમ આખું બહુ સુંદર સ્તોત્ર આવી જાય છે. પણ કરવું હોય તો વિસ્તાર કરી પણ શકાય, અને વિસ્તાર ન કરવો હોય તો ન પણ કરી શકાય. આવી સુંદર મજાની આજે હૃદય ખીલી ગયું એટલે વાત તમને આટલી બધી કહી દીધી છે. આજે જ એવી સભા છે કે જે એક્ઝેક્ટ 12 વાગ્યે પૂરી થાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.